भव संभव भीति भेदनम सुख संपत करुणानिकेतनम व्रत दान तप क्रिया फलम सहजानंद गुरुं भजे सदा सहजानंद गुरुं भजे सदा तमेज छो आधार मारे तमेज सुख देना तमेज मारो आत्मा तमेज मारो आकार आओ पधारो मारा बालमा कहो ने अनुपम वात सुनी हम सौ हैये अति थैये रलिया प्रगट पुरुषोत्तम प्रभु अरे ओ मारा हैया नहार हर पल रही मुझ साथ मां तमे करो छो मुझने प्यार तमे करो छो मुझने प्यार ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री घनश्यामाय नमो नमः श्री हरि कृष्णाय नमो नमः बोलो श्री स्वामी नारायण
भगवान की जय
श्री हरि कृष्ण
महाराज की जय
श्री घनश्याम
महाराज की जय
वाला भक्तों भक्ति सिद्धि नामना ग्रंथनी आपने कथा सांभळी हशे सद्गुरु गोपाळानंद स्वामीए आ ग्रंथमां मानव जातने सुखी करवानो अनुपम प्रयास कर्यो छे धन्य भाग्यशाली आपणे छीए के आपणने आवा ग्रंथो लखीने आपणा गुरुजनो गया आपणने घणो बधो आपता गया आज आपणे આવા ગ્રંથોને વાગોળીએ છીએ વિચારીએ છીએ કહીએ અને સાંભળીએ છીએ એ પણ સદનસીબ છે લાઇબ્રેરીમાં પડ્યા પડ્યા વાતરી ખાઈ જતા હડતા ગ્રંથોનો અભ્યાસ કરીને સત્સંગ સમસ્ત આને મૂકતા ઘણો બધો આનંદ થાય છે સત્સંગ સમક્ષ આ ગ્રંથો પ્રસ્તુત થાય એનો ઘર ઘર લાભ લેવાય તો મોટા સંતનો કરેલો દાખલો સફળ થાય અને મોટા સંતનો દાખલો તો ભગવાનના દાખલાને સફળ કરવા માટે હતો માટે ભગવાનનો દાખલો સફળ થાય ભગવાન બહુ રાજી થાય આજની અનુપમ વાત છે શ્રદ્ધા સુંદર મજાનો ગુણ ધર્મ સર્ગનો મજબૂત આ યોદ્ધો નહીં બલ્કિ યોદ્ધી શ્રદ્ધા બહુ બળવાન ગુણ છે શ્રદ્ધા હોય તો બધું હોય સત્શાસ્ત્રમાં કહ્યો એવો જ એકાંતિક ધર્મ તેને વિશે વિશ્વાસે સહિત તે કરવાનો વેગ રાખવો વેગ ત્વરા રાખવી તેને શ્રદ્ધા કહેવાય સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ શ્રદ્ધા શબ્દનો આવો સુંદર અર્થ કર્યો વ્યાખ્યા પુનઃ એક બાર ધ્યાન સે સુનિયે સત્શાસ્ત્રમાં કહ્યો એવો એકાંતિક ધર્મ એ ધર્મ તેને વિશે એ ધર્મ પાળવાને વિશે સિદ્ધ કરવાને વિશે વિશ્વાસે સહિત ઉતાવળ રાખવી આનું નામ શ્રદ્ધા બોલો એ એમ જ છે એમ માનવું એ વિશ્વાસ, અને એને સિદ્ધ કરવાની ઉતાવળી કરવી એ શ્રદ્ધા. શ્રદ્ધા અને વિશ્વાસમાં એટલો ફર્ક. સત્ય માનવું એને વિશ્વાસ રાખવો, પણ એ સિદ્ધ કરવાની ઉતાવળી કરવી એને શ્રદ્ધા કહેવાય.
એજી જે સતશાસ્ત્ર વિશે કહ્યો શુભ એકાંતિક ધર્મ પ્રીતિ થી વિશ્વાસે પાલવા, તે શ્રદ્ધાનો છે મર્મ, તે ધર્મ પ્રીતિ થી વિશ્વાસે પાલવો, તે શ્રદ્ધાનો છે મર્મ.
શ્રદ્ધાનો મર્મ એટલે આ અર્થ. શાસ્ત્રીય શ્રેયસ સાધને વિશ્વાસ પૂર્વિકા ત્વરા ઇતિ તુ શ્રદ્ધા. શાસ્ત્રીય એટલે શાસ્ત્રીય સંબંધી જે શ્રેયના સાધનો, એમાં વિશ્વાસ પૂર્વકની જે ઉતાવળ થાય એનું નામ શ્રદ્ધા કહેવાય. શાસ્ત્રમાં વાત એવી આવે કે અખંડ વૃત્તિ રાખવા જેવી કોઈ પ્રાપ્તિ નહીં. પછી અખંડ વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રાખવા માટે, એ વૃત્તિને સિદ્ધ કરવા માટે જે ઉતાવળ થઈ જાય ને, એનું નામ શ્રદ્ધા. બોલો, ઘણા નથી કહેતા એ શ્રદ્ધાળુ, ઘણા શ્રદ્ધા વિનાના હોય. અને સત્સંગી જીવનમાં એક વાત તો એવી જોરદાર કરી ભગવાને ફણેણીની સભામાં, શ્રદ્ધા માતેવ સર્વેષામ જ્ઞાન વૈરાગ્યો પશુ, શ્રદ્ધયા સાધ્યતે ધર્મો નાન્યોપાયેન કેનચિત. શ્રદ્ધા એવ સર્વેષામ માતા, શ્રદ્ધા બધાને જન્મ દેનારી માં છે. કોને? તો કે જ્ઞાન વૈરાગ્યયો હો. જ્ઞાન અને વૈરાગ્ય વગેરે તમામ સદગુણની માં શ્રદ્ધા. જેમ આ દુનિયામાં માતા વિના બાળક જન્મે નહીં, એમ શ્રદ્ધા વિના સદગુણ જન્મે નહીં. સદગુણને મેળવવો હોય તો માં જોઈએ, અને શ્રદ્ધા એ સદગુણની માં છે. લ્યો, બધા જ ગુણો શ્રદ્ધામાંથી ઉપજે છે. શ્રદ્ધા નહીં તો સદગુણ નહીં. શ્રદ્ધા સાધ્યતે ધર્મો, ધર્મ શ્રદ્ધાથી જ સાધ્ય થાય છે, સિદ્ધ થાય છે. શ્રદ્ધા વિના બીજા કોઈ ઉપાય કરીને ધર્મ સિદ્ધ થતો નથી. માટે શ્રદ્ધાવાળા થવું, શ્રદ્ધા વિનાના ન રહેવું. ખ્યાલ આવ્યો તમને? પેલા યમુનાજીને કાંઠે ગોરબાપા કથા કરતા, બહુ લોકો સાંભળતા. પેલી ભરવાડ્યો આમ જાય વેચવા, ગોપીઓ ગોકુળમાંથી મથુરા જાય દહીં દૂધ વેચવા. યમુના આડા આવે કે નૌકા રોજ કરવી પડે, નૌકાવાળો ગોતવો પડે ને પૈસા આલવા પડે. પણ નૌકાવાળો થોડી વાર મળ્યો નહીં, એટલે પેલી ગોપીઓ કાંઠે કથા સાંભળવા ઊભી રહી. ત્યાં તો ગોરબાપા બોલ્યા, રામ નામે પથરાતર્યા. ત્યારે ગોપીઓને થયું, ઓહો પથરાતરે તો આપણે તો માણસ છીએ, ચૈતન્ય કેમ ના તરીએ. હેડો ભાઈ, રામ રામ કરતી હેડ્યો, તે પાણી ઉપર હેડ્યો. લ્યો, તરી ગયો, કમાલ છે ને. પછી કે મોં વાણ કરવું મટ્યું, આ તો કાયમની પરોજળ ગઈ. પછી રોજ રામ રામ કરતી પાણી ઉપર હેડી જાય ને પાણી ઉપર હેડી આવે. ગોરબાપાએ જોયું આ જાદુ અનોખો છે. બધી ગોપીઓ ભરવાડ્યો ને બોલાવી, ભાઈ અમાવો આ પાણી ઉપર હેડો એવો તમારે કને કયો મંત્ર છે? ત્યારે ગોપીઓએ કહ્યું, અમે કશું ભણ્યો નથી, અમે શું ગામડા ગામની જાડા લુગડા પહેરવાવાળી જાડુખાણું ખાવાવાળી મંત્ર બંતરમાં સમજીએ, તો તમે પાણી ઉપર કઈ રીતે ચાલો છો? અરે ગોરબાપા, અમને શરમ આવે એવું સહારું પૂછો છો. તમારી કથામાંથી જ અમને આ જાદુ ચડ્યો. મારી કથામાંથી? હા, તમે એક દિવસ નહોતી વાત કરી કે રામ નામે પથરાતર્યા. ત્યારે અમને એમ થયું કે આ પથરાતરે ત્યારે આપણે માણસ કેમ ના તરીએ. અમે રામ રામ કરીને ભગવાનનો વિશ્વાસ રાખીને હેંડ્યા તો પાણી ઉપર ને ઉપર હેંડ્યા. ગોર બાપા કે ઓ રામ, સબ કુછ મેરે પાસ હૈ, લ્યો ઠીક. પછી તો કથા પૂરી થઈ, પૂર્ણાહુતિ થઈ, ગોર બાપાને બધું ભેટ આપ્યું લોકોએ, એનું બાંધ્યું પોટલું. ગોર બાપા કે હવે ગોકુળને બાય બાય, મથુરા જશું. તાર હવ વડોટાવા આવ્યા યમુનાજીને કાંઠે. ગોરને કીધું કે તમને નૌકા કરી આલીએ. ગોર કે નૌકા બૌકા નહીં, મારે જરૂર પડે. મારી કથાનો એક શબ્દ લોકો ગ્રહણ કરે ને પાણી ઉપર હેડે, આખી કથા મારી કને છે. એક શબ્દ જો માણસને તારે તો આખી કથાનો વજન લઈને ફરનારો હું, કેમ ના તરું. હવે આમાં ભગવાનનો વિશ્વાસ નહોતો, અહમ હતું. પરમાત્માના વિશ્વાસ વિનાનો અહમથી ભારે થઈ ગયેલો ગોર યમુનાજીમાં હું તરીશ એવો ઘમંડ રાખીને ગયો. લોકોએ ના પાડી, ગોર બાપા જાહો, તો કે ના. ગયા આગળ, ગયા એટલું પાણી આવ્યું તો એ ગોર બાપાને એમ કે હમણે ઊંચો થાય શેઠેથી, સમજ્યા. ત્યાં તો અચાનક પાણીનો ગુનો આવ્યો, ગોર બાપા ઉતરી ગયા ને ખરેખર તરી ગયા, વયા ગયા. વિશ્વાસ નહોતો, વિશ્વાસે તરાય. સાચી શ્રદ્ધા હોય તો માણસ તરી જાય, સમજાણું. બોલા બે જણા તપ કરતા, ખબર તમને, વનમાં નારદજી વૈકુંઠમાં જતા, તે પહેલાંને મળ્યા. એટલે શું કરો છો? કે બાપજી તપ કરીએ છીએ. શા માટે? તો ભગવાન મળે. તો કે એમ? હા એમ. તમારે બેયને ભગવાન મેળવવા છે? તો કે હા. પણ કે તમે નારદ મુનિ ક્યાં જાઓ છો? તો કે વૈકુંઠમાં જાઓ છો. તો કે ભગવાનને કહેજો ને. પેલો કે મને ક્યારે મળશો, સમજાણું. કે પૂછજો ને. એક જણાએ પૂછ્યો તો બીજો કે મારું પૂછજો ને, સમજાણું. તો ભાઈ તારું પૂછશું. ગયા પછી પાછા આવ્યા, સમજાણું. તારે ઓલે પૂછ્યું કે મારું પૂછ્યું, તો પૂછ્યું ને. તો કે મને ભગવાન ક્યારે મળશે? તો કે એવું કહ્યું કે તમને ભગવાન છે ને 35 વર્ષ તપ કરો પછી મળશે. તે ઓલો કે 35 વર્ષ હજી મારે આમનામ મરવાનું, હેરાન થવાનું, કાંઈ નહીં. તારે ખંખેરીને આસન્યું ખફે નાખીને ઘર ભેગો થઈ ગયો. શ્રદ્ધા વિનાનો હતો. બીજો કે બાપજી મારું ભગવાને કાંઈ કીધું? તો કીધું ને. શું કીધું? તો કે તમે જે આંબલી નીચે તપ કરો છો ને, એ આંબલીના જેટલા પાંદડા છે ને એટલા 1000 વર્ષે ભગવાન તમને મળશે. પેલો કે મળશે એ પાકું છે ને? તો કે પાકું. પણ એટલા 1000 વર્ષે તો એટલા 1000 વર્ષે ભગવાન મળશે એની મને ખાતરી થઈ ગઈ. સાબાશ ફાવી ગયો બંદો, ઊભો થઈને મેંડ્યો ઠેકડા મારવા કે પ્રભુ મારો મળશે એ નક્કી થઈ ગયો. એમ મોડો તો મોડો પણ મળશે. આપણા હાવ ખોટા થવાના હોય અને કોક એમ કે પૈસા તારા પાકા હું હવાલી લઉં છું, પણ 100 વર્ષ પછી આપીશ. અરે ભાઈ 100 વર્ષ પછી પણ પૈસા પાકા થઈ ગયા, એટલે ધૂળ થતી હતી. એમ ભગવાન મળવાના પાકું થઈ ગયું, માંડ્યો ઠેકડા મારવા. ત્યાં તો ભગવાનને એમ થયું કે આને આટલી બધી મારામાં શ્રદ્ધા અને વિશ્વાસ છે, પ્રભુ તરત આવ્યા, ગરુડ માથે બેસીને દર્શન દીધા. એ નારદ મુનિ ખોટું કેમ બોલ્યા? તો ખોટું નથી બોલો, પ્રભુએ કીધું એ જ કીધું કે પ્રભુ તમે બહુ વર્ષે મળવાના હતા, પણ કે તારી શ્રદ્ધા જોઈને અભી હાલ મળવાનું મન થઈ ગયું. મેં મુજે રોક નહીં પાયા. બોલો લ્યો. એમ ભગવાનમાં આવી દ્રઢ શ્રદ્ધા રાખી હોય તો ભગવાન તરત મળે. ગઢડામાં એક સાધુ બહુ માંદા થઈ ગયા. તે ભગવાન એને જોવા ગયા. છાતીમાંથી પગ મૂક્યો તો પ્રભુનું પગતળ માંડ્યું તપ્પા. બીજા બધા કે મહારાજ બહુ પીડા પામે છે, દયા કરો. ભગવાન કે આવું નવું 15 દિવસ સુધી એને દુઃખ વેઠવું પડશે, એના પ્રારબ્ધ એવા છે, અને પછી એને અક્ષરધામ મળશે. અને જો આવું દુઃખ ન વેઠે તો 3 જન્મ ભોગવવા પડશે. ત્યારે પહેલાં હિન્દુસ્તાની સાધુ હતા, એ ભગવાનને હાથ જોડીને કહે છે, પ્રભુ એસા દુઃખ 15 દિન નહીં, બલ્કિ મેં બહોત દિન તક ભોગુંગા, લેકિન દૂસરા જન્મ મત દેના. એવું બોલ્યા. ભગવાનને કહે છે, પ્રભુ હું ભોગવી લઈશ તમ તમારે, પણ જન્મ નહીં. એનું દુઃખ સહન કરવાની શ્રદ્ધા જોઈ સ્વામિનારાયણ ભગવાન પ્રસન્ન થયા. ચપટી વગાડી તરત રોગ મટી ગયો, સાધુ હાજા થઈ ગયા. આમાં સમજ્યા તમે કાંઈ? ભગવાનમાં આવી દ્રઢ શ્રદ્ધા રખાય, શ્રદ્ધા વિનાનું બધું જ કામ બગડે. સમજ્યા? શ્રદ્ધા વિનાનું એકેય કામ ન થાય, ધંધામાં ન થાય. શ્રદ્ધા વિનાનો કોઈ પરણે તોનું ઘર હાલે નહીં. સમજ્યા? શ્રદ્ધા વિનાનું કાંઈ સારું નહીં. કોકને નોકરીએ જાઓ પણ શ્રદ્ધા ન હોય મજા નહીં, દુકાન શરૂ કરી પણ શ્રદ્ધા ન હોય મજા નહીં. બધામાં શ્રદ્ધા રાખવી જોઈએ. સમજાણું? વિશ્વાસ રાખવો જોઈએ. એટલે આ ભાઈ હજામત કરાવવા જાઓ તો હજામનો વિશ્વાસ કરવો જોઈએ કે નહીં વગાડે એમ. રિક્ષામાં બેસી તો ડ્રાઈવરનો વિશ્વાસ કરવો જોઈએ કે નહીં ફટકાડે. વાણમાં બેહો તો ખારવાનો વિશ્વાસ કરવો જોઈએ કે નહીં બુડાડે. બધે શ્રદ્ધા રાખવી જોઈએ. નિશાળે ભણવા જાઓ તો માસ્તરનો વિશ્વાસ કરવો જોઈએ, અમારા ટીચર અવશ્ય ભણાવશે એમ. ટ્યુશનમાં જાઓ તો એનો વિશ્વાસ કરવો જોઈએ કે આમાં આપણી ફી ડૂબશે નહીં એમ, કાંઈક તો શીખવાડશે એકાની જેવું તો એમ. બધે વિશ્વાસ રાખવો જોઈએ. બોલો, સત્સંગમાં આવવું તે વિશ્વાસ રાખીને આવવું કે જરૂર મળશે. કથામાંથી કાંઈ નહીં મળે તો છેલ્લે પ્રસાદ તો મળશે જ, હાવ ધક્કો નહીં થાય એમ. આવું છે. શ્રદ્ધા વિના બધું નકામું ટૂંકમાં સમજી જાઓ. અને શ્રદ્ધા હોય તો બહુ મોટું કામ થાય. ઊંઝામાં જેકુંવરબાઈ હતા, ભગવાન સ્વામિનારાયણ ઊંઝે ગયેલા, તે મહારાજને એને ઘેરે ઉતારો આપ્યો. પછી મહારાજ માટે ડોશી થાળ કરવા માંડ્યા. બામણ હતા, તે કેટલી વારે થાળ કરીને લેવા. મહારાજ કે ભૂખ્યા મરી ગયા તે થાળ લેવા તમે, આટલું બધું હું રોહડામ રોહડામ ફાંદા ફૂંદ્યા કરો છો? તો કે વાર તો લાગે જ ને. મહારાજ કે આમ નામ રોહડામ દાડા કાઢો તો માળા ભજનને ધ્યાન ક્યારે થાય, માટે રોહડું બંધ કરો, રાંધવાનું જ નહીં. અરે મહારાજ મરી જઈને ભૂખ્યા. મહારાજ કે કાંઈ ન થાય, અમારા વચનમાં વિશ્વાસ રાખો, રોજ એક શિંગોડું ખાઈજો. કે શિંગોડે હેડે? અરે ખરખરું હેડે, આ બ્રહ્માંડ બધું મેં જ બનાવ્યું છે, મેં જ બધાના આહાર નક્કી કર્યા છે, એમાં તમારું થોડુંક ટાઈમિંગ ફેર્યું. તમારે એક શિંગોડું ખાઈને રહેવાનું. લ્યો પચી ગયું. જય કુંવર બાબો વિશ્વાસુ શ્રદ્ધાળુ, તે રોજ એક શિંગોડું ખાય. અને પછી તો મહારાજ કારિયાણીમાં મોટું તળાવ ખોદાવ્યું ને, તે જય કુંવર ડોશી ન્યા આવ્યા સેવામાં. ભગવાને શ્રમ યજ્ઞ ખોલ્યો હતો. જેમ આપણે કેમ આ ફાગણ વૈદ બીજથી કુંડળમાં જબરજસ્ત જપાત્મક યજ્ઞ ખોલવો છે, અને હવ જપ કરવા આવી જાજો મારા બાપા. કારિયાણીમાં શ્રમ યજ્ઞ ખોલેલો, ગામમાં પાણી નહીં, તળાવ ખોદાવે છે ભગવાન, સમાજ સેવાના કાર્ય કરે છે પુરુષોત્તમ નારાયણ. એમાં બધા સત્સંગીઓ સેવામાં ઉપસ્થિત થયા છે. એમાં જયકુંવરબાઈ બ્રાહ્મણ ઊંઝાથી સેવામાં ગયા, અને ત્યાં બધા માણસ કામે આવે અને સારું રોટલા કરવાના. ડોશી કે દળવાની સેવા હું કરીશ. રોજ મણ દાણા દળે એક શિંગોડું ખાય. પ્રતિ દિવસ દાણા મણ દળે, લોટ સંઘના લોકને મળે. એવો ભક્તિ માતે હનો ભાવ, કામ કરવાનો અંગે ઉત્સાહ. જોયું તમે? શ્રદ્ધા હતી તો શિંગોડું ખાઈને કેટલું કામ કરતા, અને આપણે તો લાડવા ખાઈ જઈએ તો એ પાછા હોઈ રહી.
શ્રદ્ધા ધરે છે જનચિત જે હ, ગણાય છે ઉત્તમ ભક્ત એ હ.
શ્રદ્ધા ધરે છે જનચિત જે હ, ગણાય છે ઉત્તમ ભક્ત એ હ.
શ્રદ્ધા વિના પૂજન જો કરાય, શ્રદ્ધા નહીં હોય શેક.
શ્રદ્ધા હોય ને, શ્રદ્ધા તો જ ઉત્તમ ભક્ત કહેવાય. શ્રદ્ધા વિના પૂજા કરો એનું ફળ કાંઈ નહીં. લાખો રૂપિયા હોય પણ શ્રદ્ધા ન હોય.
ધર્માર્થ તેણે વવરાય કેમ,
ધર્માર્થ તેણે વવરાય કેમ,
લૂંટાય અંતે માખી જેમ,
લોટાય.
શ્રદ્ધા થકી શું
ન કરી શકાય, બધું જ કરી શકાય. શ્રદ્ધા થકી કામ સમસ્ત થાય,
શ્રદ્ધા થકી શું ન કરી શકાય, શ્રદ્ધા થકી કામ સમસ્ત થાય.
શ્રદ્ધાળુ ભક્તો નિજ દેહ ગેહ,
શ્રદ્ધાળુ ભક્તો નિજ દેહ ગેહ,
અર્પે પ્રભુને ગણી તુચ્છ દેહ,
અર્પે પ્રભુને ગણી તુચ્છ દેહ,
અર્પે પ્રભુને ગણી તુચ્છ દેહ,
અર્પે પ્રભુને ગણી તુચ્છ દેહ.
શ્રદ્ધા હોય તો ભક્ત પોતાનું તન મન ધન બધું પરમાત્માને શ્રદ્ધા સહિત સમર્પી દે છે, નહીતર કાંઈ થાય નહીં. માટે વાલા ભક્તો શ્રદ્ધા રાખવી, શ્રદ્ધા કેળવવી, અને શ્રદ્ધા તો ઉઠે જો વિશ્વાસ જાગે, વિશ્વાસ તો થાય જો ભગવાનનો સંતનો મહિમા સમજાય, પ્રતાપ સમજાય, તો વિશ્વાસ થાય, વિશ્વાસ થાય તો શ્રદ્ધા જાગે, અને શ્રદ્ધા થાય તો સફળતા મળે મળે ને મળે, નહીતર બધું નિષ્ફળ જાય શ્રદ્ધા વિનાનું. શ્રદ્ધા ન હોય તો ધર્માદો ન થાય, શ્રદ્ધા ન હોય તો માળા ને માનસી પાંચ ન થાય, શ્રદ્ધા ન હોય તો કથામાં ન હોય, શ્રદ્ધા ન હોય તો એકાદશી નો ઉપવાસ ન થાય, આજે ઝાપટી લીધું હોય. શ્રદ્ધા હોય તો બધું જ થાય, તપ વ્રત જપ જાત્રા સમાગમ ભક્તિ ભજન કીર્તન ધ્યાન ને અક્ષરધામમાં જવાય. આવી સરસ મજાની શ્રદ્ધા નામના ગુણની વાત કરી, તો આ ગુણ દરેક ભક્તોએ કેળવવો. હવે શાંતિ નામનો ગુણ આવે છે, બહુ સરસ આમાં વાત આવે છે, મને બહુ ગમી ગઈ છે, માટે મારે તમને બરાબર વિવેચીને કહેવી છે. મહાત્માજનો, શાંતિ એટલે શું એ આજ તમે બરાબર સમજી લેજો. જગતમાં માણસો જેને શાંતિ માને છે એ શાંતિ નથી. સદગુરુ ગોપાળાનંદ સ્વામી જેવા સંત શાંતિનો અર્થ કરે છે, એ જ સાચા અર્થમાં શાંતિ છે. જેને શાંતિને ઓળખી ન હોય, શાંતિને ભાળી ન હોય, શાંતિને ચાખી ન હોય, એવા માણસો ગમે તેને શાંતિ સમજીને માણે છે, જાણે છે અને ભોગવે છે. પણ સાચી શાંતિ તો મહાન સાધુ સદગુરુ ગોપાળાનંદ સ્વામી અનુભવે છે અને આપણને વાત કરે છે. માટે ધ્યાન દેજો, શાંતિ એટલે શું? તો ઇન્દ્રિયો અંતકરણને નિયમમાં રાખીને એક ભગવાનના સ્વરૂપમાં જ સુખ માની તેમાં જ વિરામ પામવો ને શાંતપણે એમ જ વર્તવું કહેતા રહેવું તેને શાંતિ કહેવાય. ખ્યાલ આવ્યો? મૂર્તિ રૂપી માળામાં વિરામ રે, મને કરાવો ને ઘનશ્યામ રે, ભગવત સ્વરૂપમાં વિરામ લેવો અને એમ જ રહેવું, એનું નામ જ સાચી શાંતિ. આત્માને પરમાત્માના દિવ્ય સ્વરૂપ સાથે જોડી દેવો પ્રેમથી, ભગવત સ્વરૂપમાં વૃત્તિઓનો વિરામ લેવો, બસ મહારાજ મય થઈ જવું અને એમ જ રહેવું, એનું નામ શાંતિ. તો વાલા ભક્તો, આવી શાંતિ આપણે લેવી છે. ગમે એમ કરીને આ શાંતિ મેળવે પાર છે. ક્યાંય પ્રીતિ કરવી નથી પુરુષોત્તમની મૂર્તિ સિવાય. કેમ પુરુષોત્તમના સ્વરૂપમાં વિરામ નહીં થાય? બીજે હેત રાખશું તો ને, એક ભગવાન ને બીજા ભગવાનના એવા મહાન જોડાયેલા પુરુષો એમાં જ પ્રીતિ રાખવી છે, બીજે ક્યાંય પ્રીતિ રહેવા દેવી નથી. આ તમને કીધું બરાબર ને? થોડી ઘણી ક્યાંક રહી ગઈ હોય હોય તો તોડી નાખવી છે.
એ જ ઇન્દ્રિય અંતકરણને
રાખી નિયમ મોજાર સુખ ગણવું હરિરૂપમાં એ તે શાંતિ ગુણ છે સાર સુખ ગણવું હરિના રૂપમાં એ જ શાંતિ ગુણ છે સાર બીજે સુખ માનવું નથી ને જગતના ભૌતિક સુખોમાં માલ જ માનવો નથી ને પંચ વિષયને તુચ્છ કરી નાખવા છે માન મોટપ જે દુન્યવી છે એને ગણવી જ નથી ને સાચી માન મોટપને સુખ ને શાંતિ મારે મારો ઠાકોર પૂર્ણ પુરુષોત્તમ પરાત્મા ભગવાન શ્રી હરિ એ જ મારો આધાર ને એ જ મારું સુખ આમ કરી નાખવું
એ જ ઈશ્વરની ઈચ્છા જે હોય એ જ ઈચ્છા છે મા હરી બે પ્રવાહો એકઠા થતા મધુરતા પગટે ખરી
ભગવાનની ઈચ્છા એ જ ઈચ્છા મારી એક ઈચ્છા થઈ ગઈ પ્રયાગ કહેવાય આપણા બધા રાગ મટી જાય એટલે પ્રયાગ બને એ મોટું ક્ષેત્ર તીર્થ ક્ષેત્ર શું ભગવાનનો ઈચ્છાનો પ્રવાહ એમાં આપણી ઈચ્છાનો પ્રવાહ ભળી જાય બે પ્રવાહ એક થઈ જાય એને પ્રયાગ ક્ષેત્ર કહેવાય આપણી પરમાત્માની વિચારધારા નોખી ન રહે એકતા થઈ જાય બસ આનું નામ શાંતિ ભગવાનની ઈચ્છા કાંઈક હોય ને આપણી ઈચ્છા કાંઈક હોય ભગવાન કહે આમ ને આપણે ખેંચી આમ બસ એ જ અશાંતિ જેથી શાંતિ મળશે તેથી પૂરું થયું સમજો અને જેથી ભગવાનની ઈચ્છાને આપણી ઈચ્છા કરી નાખશું તેથી શાંતિ મળશે એકતા તેદી થાય ત્યાં સુધી નોખું નોખું રહે મજા એમાં નથી અંતના તેરમામાં અમારે આજ જ વાંચ્યામાં આવ્યું હતું ભગવાનની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ એનું ગમતું એ જ આપણું ગમતું કરી રાખવું એકાંતિક ધર્મની એની મેળે રક્ષા થાય એવી દ્રઢ ભગવાનમાં પ્રીતિ કરવી કે ગમે એવી આપત્તિ આવે શરીરમાં રોગ આવે મુશ્કેલી આવે પણ પરમાત્માને ગમતું હોય એમ જ રાજી થઈને ભોગવવું ને રહેવું પણ જરાય મન ધાર્યું કળવા માટે આ કળા ન થવું બસ આવી નિષ્ઠાને પ્રીતિ ભગવાનમાં વર્તે તો ગમે તેવા દેશકાળાદિક ખરાબ હોય તેમાંય એકાંતિક ધર્મ અંદરથી સચવાય બહારથી કદાચ નિયમ ધર્મ ન સચવાય પણ અંતરમાંથી એકાંતિક ધર્મનો ભંગ પુરુષોત્તમ નારાયણ એવા ભક્તને ક્યારેય થવા દેતા નથી કેમ જે એણે તન મન ધન બધું જ પરમાત્મામાં અતિ પ્રેમે કરીને સમર્પી નાખ્યું છે કે પ્રભુ તારી મરજી હોય એમાં મારે રહેવું નોખું કહેવું નહીં બસ આ જ સાચી શાંતિ જોતી હોય બોલો એટલે આ ભલામણા ઘરમાં પતિ પત્ની બે એક વિચાર કરીને રહે છે ત્યાં શાંતિના પ્રવાહ છૂટા થાય છે સુખ સુખ ને સુખ વહે છે સમજ્યા તો ભગવાનને ભગવાનનો ભક્ત બસ એક દિલના થઈ જાય એમાં ભગવાનને તો આપણે ન કહેવાય હું કહું એમ તમે કરો આપણે ભગવાન કે એમ કરવાનું લ્યો સુખ ગણવું હરિરૂપમાં તે શાંતિ ગુણ છે સાર બે પ્રવાહો એકઠા થતા મધુરતા પગટે ખરી માટે એકતા સાધવી
ચિત્ત તું ચિંતા સિદ્ધને કરે કૃષ્ણને કરવું હોય તે કરે રઘુનાથ છે રાખણ હારો નહીં થાશે વાળવાકો તારું ચિત્ત તું ચિંતા સિદ્ધને કરે કૃષ્ણને કરવું હોય તે કરે રઘુનાથ છે રાખણ હારો નહીં થાશે વાળવાકો તારો
બસ આવી શ્રદ્ધામાંથી જ શાંતિ જન્મે છે ભગવાન મારો બધું જ સારું કરશે મારું હિત જ કરશે એ સર્વ રીતે સર્વ સુજાણ સમર્થ છે માટે મારે બસ ભગવાનના સ્વરૂપમાં વિરામ લેવો સ્મરણમાં ડૂબવું કોઈ બીજી અંતરમાંથી ઉપાધિ કે સંકલ્પ વિકલ્પના વાવાઝોડામાં વહેવું નહીં હરિના રૂપમાં રહેવું થઈ ગઈ શાંતિ કેટલો અનુપમ ઉપાય છે આમ સુંદર મજાની શાંતિની વાત કરી આવી શાંતિ ઘણાને ગમતી નથી પંચ વિષય માટે નરી અશાંતિ ભોગવે છે મન ધાર્યું કરવા માટે કેટલાય ઉધામાં બેઠે ભગવાનની ઈચ્છામાં રહેવું નથી પોતે જે નક્કી કરી રાખ્યું છે એમ ભગવાનને ઢહળી જવા છે સર્વજ્ઞ એવા પુરુષોત્તમ નારાયણને અલ્પજ્ઞ એવા જીવાત્માઓ પોતાનું ધૈર્ય કરાવવાનો બહુ આગ્રહ રાખે છે. પણ ભગવાન તો સમજે છે કે તારું ધૈર્ય કરવામાં તારું હારું નથી, મારું ધૈર્ય કરવામાં ચોક્કસ તારું હારું છે. તું તારું ગમતું મૂક ને મારું ગમતું કર. મારા ગમતામાં હમણે હમણે તને જરાય ગમતું ન હોય, જરાય સારું લાગતું ન હોય, તારા ગણિતમાં મારું ગમતું બરાબર સારું ન હોય, દુઃખદાયી હોય, પણ તારું ગણિત ક્યાંય મારા ગણિત કરતાં મહાન ન હોય. માટે હેઠો બે, મારી ઈચ્છામાં ભળતા શીખજો. હોય ભગત તો ત્યારે જ થવાય જ્યારે ભગવાનના ગમતામાં રહેવાય. રોજ ઉઠીને ભગવાનને મંદિરે જઈને ગગલાવ્યા કરી, આમ કરી દો તેમ કરી દો ફલાણું કરી દો, ત્યારે ભગત ન કહેવાય, કપાળના કોટ કહેવાય. હે ભગવાન મને અમેરિકા મોકલી દો ને, હે ભગવાન મને છે તે તમે પહેલા નંબરે પાસ કરી દો ને, હે ભગવાન ફલાણા ગામની ફલાણી મને મળી જાય, હે ભગવાન આ લત્તામાં મકાન મળી જાય. ભગવાન કે હેઠો બે. આમનામ ભગવાનને રોજ ઉઠીને કેટલી ફરિયાદો કરી કરે. ભગવાન કહે તું અમેરિકા જા તો દુઃખી થાય એમ છો, તું જેને પણવા માગે છે એને જો પૈણ્યો તો જિંદગીમાં શાંતિથી હોય નહીં. એક તું જે લત્તામાં મકાન લેવાની ઈચ્છા કરે છે, નો જો તું આમ મર્યો તો તારા દુઃખને હું જોઈ શકું છું, તને ખબર નથી. ભગવાનને બધી ખબર હોય આપણે ક્યાં કોની સાથે કેમ રહેવાથી સુખી થઈએ. બોલો, આપણા તો બધા કલ્પનાના ભાવો કાંઈ સત્ય જ નથી હોતા. આપણને દેખાતું હોય સુખ પણ હોય નિરું દુઃખ. જેમ કેમ ઓલું ઉનાળામાં આમ પાણી પાણી દેખાય પણ નકરા ઝાંઝવા હોય એવું. માટે પ્રભુને કહેવું, પ્રભુ મને કાંઈ ખબર પડતી નથી, શું સારું શું મોડું, મારું સારું થાય એમ તમે કરજો. બસ હોંપી મેલો ને લપના કરો. અને ઘણા ભગત આવું કથામાં સાંભળે ને એટલે ભગવાનને હોંપી દે, પ્રભુ તારે કરવું એમ કરજે, તારી મરજીમાં મારે રહેવું છે. પછી ભગવાન જ્યાં એને પોતાની મરજીમાં રાખવા શરૂ કરે ને ત્યાં કે એમ નહીં, એમ એમ નહીં કે ભગવાન કે તું કહેતો હતો ને તમારી ઈચ્છા હોય એમમાં રહેવું છે, પણ એમ તમારી ઈચ્છા છે એ મને ખબર નહીં, મારી એમ ઈચ્છા બિલકુલ નથી. મારી ઈચ્છા પ્રમાણે તમે મને રાખો અને એમ કહો કે આ મારી ઈચ્છા છે તો હું એ તમારી ઈચ્છામાં રહું કે જે મારી ઈચ્છા હોય. ભગત એ માથાને દુખાવા હોય છે. ભગવાન કે તારી જાતના પ્રેમલન પ્રેમલી જેવું કરે છે, એ તો તારી ઈચ્છા થઈ, તો કે પછી મારી ઈચ્છા એ તમારી થઈ જાય ને પછી તમારી ઈચ્છામાં હું રહું એ મને બહુ ગમે, હું તમારી ઈચ્છામાં રહું એમ. આવા ભગત ન થવું. ખરેખર ભગવાનની ઈચ્છા જે હોય તેમાં આપણે આપણી ઈચ્છા પડી મેલીને ભળવું, તારે ભગત પણ હું થાય. જરાય ફરિયાદ કર્યા વિના, મુજાણ્યા વિના, આનંદથી જો એવી રીતે ભગવાનની ઈચ્છા મય રહેવાય તો શાંતિ શાંતિ શાંતિ, ઓમ શાંતિ શાંતિ શાંતિ. નહીતર ઉપાધિ ઉપાધિ નરી ઉપાધિ છે, તે ગમે ત્યાં જઈએ, ગમે ત્યાં રહીએ, ગમે તેની જોડે રહીએ, ગમે એવા મોટા બંગલામાં રહીએ ને ગમે એવા મોટા ઢોલિયામાં હોઈએ કે ગમે તેની સાથે રહીએ, ગમે તેવા મોટાની સાથે ઓળખાણ હોય, ગમે એટલું સોનું ને આપણી પાસે ધન હોય, ગમે એટલી સત્તા હોય, પણ શાંતિ નહીં હોય. ઓકે, એ તો ભગવાનના ગમતામાં રહે તો ભગવાન અંદરથી મેલે શાંતિ. કારણ કે શાંતિ મેળવી આપણા હૃદયમાં કે અશાંતિ મેળવી એ એક પરમાત્માના હાથમાં છે, બીજા કોઈના હાથમાં નથી. તમને દુઃખ મેળવવું, અંતરમાં પીડા મેળવી, ઉદ્વેગ મેળવો, ટેન્શન મેળવવું કે પરમ નિર્ભયતામાં આનંદમાં રાખવા એ ભગવાનને આવડે, એટલે એને શરણે જવું, એની પાસે જ શાંતિ છે. આ વાત એમ જ સમજો, આમાં શંકા કાંઈ ન કરતા. હવે ચાલો, મૈત્રી નામનો અદ્ભુત ગુણ આવે છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી મૈત્રી નામના ધર્મસર્ગના સદગુણની વ્યાખ્યા આ રીતે કરે છે. સહજ સ્વભાવે સર્વે જીવનું હિત કરવાનો સ્વભાવ તેને મૈત્રી કહેવાય. સહજ સ્વભાવે, પરાયણ પરાયણ નહીં, બધાનું હિત કરવાનો સ્વભાવ, બસ એનું નામ મૈત્રી. કોઈનું અહિત ન કરે. અને ખરેખર જેના દિલમાં શ્રદ્ધા હોય એના દિલમાં શાંતિ હોય, અને જેના દિલમાં શાંતિ હોય એ કોઈનું બગાડવા ક્યારેય ન ઈચ્છે, એ સૌનું સારું થાય એમ જ કરે. માટે આ વાત બધી એમ જ છે. માટે મૈત્રી ગુણ તો એના હૈયામાં ઠરે.
સહજ સ્વભાવે સર્વનું હિત કરવાની રીત, એવું રાખે અહર્નિશ મૈત્રી તેહ ખચિત. સૌને વિશ્વાસ લાયક થાય એ તો મૈત્રી સુગુણ ગણાય.
લ્યો આવો મૈત્રી નામનો ગુણ છે. પણ તમને ખબર છે આ મૈત્રી ગુણ છે ને, મૈત્રી ગુણ એનો દુશ્મન કોણ છે ખબર છે? અપવાદ. તમારો મિત્ર હોય ને તમે એની માથે આશંકા કરીને કંઈક એને માથે આળ ચડાવો તો મૈત્રી રે દુશ્મનાવટ થાય. તે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે અથવા સહજ સ્વભાવે પણ કોઈને માથે જૂઠી આળ ચડાવવી તેને અપવાદ કહેવાય. કોઈને આ માથે જૂઠો આરોપનો નાખવો, અપવાદનો નાખવો, નિજ સ્વાર્થ માટે તથા સ્વ સ્વભાવે બીજાને શિરે આળ જૂઠી ચડાવે, અધર્મી કરે કામ જે કોઈ આમ, અરે એનું છે જ નામ અપવાદ. એ નામ અપવાદ. માટે એ ધંધો ન કરવો. ઘણાને કોકની માથે આળ ચડાવી દેવાની બહુ ટેવ હોય અને એ અડખે પડખે વાળા માથે ચડાવે એટલે કોઈ એની અડખે પડખે રે નહીં. પછી હું કે મારે કોઈ મિત્ર નથી થતા, તે હું થાયશ ને રે આ દુશ્મન થાયશ. તે અમુક ભેંસને નકરા પાડા જ આવે. હમણાં અમે કુંડલમાં થોડીક ગાયું લીધી, તે નકરા વાસડા જ આવ્યા. એમ અમુકને નકરા દુશ્મન જ થાય, કોઈ મિત્ર થાય નહીં. કારણ કે મુવા મિત્રના મહાત્મ્યને સમજે નહીં, એની એ નિંદા ટીકા કરે ખાનગી ખાનગીમાં, એની માથે આડાવાળા અપવાદ નાખે, શું એના મિત્ર થાય? શંકાશીલ માણા જગતમાં હોય. બાકી સાચો મિત્ર મિત્રને પાપ કરતા રોકે, હિતકારી કાર્યોમાં લગાડે, ગુપ્ત વાતને છુપાવે, આપત્તિમાં સાથ આપે ને સમય આવે તો ધન પણ આપે છે. આને સાચો મિત્ર કહેવાય. સમજાણું? પાપ કરતા રોકે, હિતકારી કાર્યોમાં લગાડે, ગુપ્ત વાતને છુપાવે. મિત્રની કોઈ ખાનગી વાત હોય કોઈને કહે નહીં અને આપત્તિમાં સાથ આપે. મિત્રના લક્ષણ આવે છે, મિત્ર કોને કહેવાય, ને સમય આવે તો ધન પણ આપે છે. જે મિત્રના દુઃખે દુઃખી નથી થતો તે સાચા અર્થમાં મિત્ર નથી. સાચી મિત્રતા દુઃખ વહેંચે અને પ્રસન્નતા વધારે, મુશ્કેલીઓ ઘટાડે અને આનંદને બમણો કરી આપે છે. આ સાચી મૈત્રી. આ જગતમાં ઘણા માણસને મિત્ર કરતા નથી આવડતું. સમજાણો? કર્ણ બહુ હારો દાનેશ્વરી, પણ દુર્યોધનને મિત્ર કરીને બેઠો. આ સારું કહેવાય? કઈ કઈ રાજરાણી બોલો, પણ એ મંથરાને મિત્ર માની. સમજ્યા કે ન સમજ્યા? મિત્ર હારો ગજ્યો. ઘણાને મિત્ર બનાવતા નથી આવડતું, મિત્રાણી બનાવતા નથી આવડતું. આ ગમે એને બનાવે ઉકડે નાખ્યા જેવાને, હા તું મારો ફ્રેન્ડ. હવે આવવાને આરે હોય ભાઈ બંધી ભલામણા. લ્યો આ કયો એ મિત્ર સાચો? સાચો મિત્ર મિત્રને પાપ કરતા રોકે, પાપ કરતા આપણને રોકે એ મિત્ર સાચો. હિતકારી કાર્યોમાં આપણને જોડે તો મિત્ર સાચો. આપણી ગુપ્ત વાત છુપાવે તો મિત્ર સાચો. આપત્તિમાં આપણને સાથ આપે તો મિત્ર સાચો. સમય આવે તો ધન પણ આપે. બોલો, આ વાત છે. અને સ્વામિનારાયણ ભગવાને તો એમ કહ્યું કે પોતાના હિતની વાત હોય તે દુઃખ લગાડીને પણ કહે એ જ મિત્રનું લક્ષણ છે અને તેને જ મિત્ર જાણવો. સાચી વાત દુઃખ લગાડીને પણ કહે એ જ આપણો મિત્ર છે. નકરું બટરિંગ કર્યા કરે એ મિત્ર ન કહેવાય, માખણીઓ કહેવાય. ઘણાએ તો માખણીયાને મિત્ર માન્યું હોય. બોલો, મિત્ર તો સાચી વાત વઢીને પણ કહે. આપણને અવળે રસ્તે એની સાથે જોડાયેલા હોઈએ ત્યાં સુધી ના જ આવવા દે. લડીને પણ આપણને દુષ્ટ માર્ગેથી દુષ્ટ કાર્યથી પાછા વાળે એનું નામ મિત્ર. બોલો. અને એવો મિત્ર છે ને એ ખરેખર આપણું બહુ જ ભલું કરી શકે છે. જુઓ, વિદેશમાં વિદ્યા મિત્ર છે. આપણે જે કંઈ ભણ્યા હોય ને એ વિદેશમાં આપણો મિત્ર બને છે. વિદેશમાં વિદ્યા મિત્ર છે, ઘરમાં પત્ની મિત્ર છે. ઘણા પત્નીને પોતાની સંપત્તિ જળ સંપત્તિ જેવી માને, નોકર જેવી માને, પણ શાસ્ત્ર એમ કહે છે કે ઘરમાં પત્ની મિત્ર છે. પત્ની સાથે મિત્ર જેમ રહેવું. રોગીને ઔષધ મિત્ર છે, રોગીને ઔષધ મિત્ર છે. મરણ પથારીએ પડેલા માટે જીવનમાં કરેલા શુભ કાર્યો મિત્ર છે. હે, અને સાચા સંતો સર્વ સ્થળે સદાય સર્વના મિત્ર છે. દેશમાં વિદેશમાં ઘરમાં મરણ પથારીએ મર્યા પછીએ પણ સાચા સંતો મિત્ર છે. સંતનું મિત્રત્વ સર્વત્ર વ્યાપ્ત છે. બાકી વિદેશમાં વિદ્યા, ઘરમાં પત્ની, રોગ વેળાએ ઔષધ અને મરણ વેળાએ સત્કર્મો મિત્ર થાય છે, પણ સંતો તો સદાય મિત્ર છે. કાયમ હિતની વાત કરે. ચાણક્ય એમ કીધું કે મિત્રતાનો સાર પૂર્ણ ઉદારતા અને વિશ્વાસ છે. મિત્ર અને મંત્રનો કદી અવિશ્વાસ ન કરશો. મિત્રમાં અવિશ્વાસ રાખશો તો સ્નેહ તૂટશે, ને મંત્રમાં અવિશ્વાસ રાખશો તો શક્તિ ઘટશે. મંત્રની શક્તિ ઘટી જાય જપની. માટે વિશ્વાસ રાખો. અને મિત્રનું એક લક્ષણ કર્યું એણે, શરીર ભલે બે હોય પણ મન એક થાય ત્યારે મૈત્રી સર્જાય છે. સમજાણું? નહીતર શરીર એક થાય ને મન જુદા હોય તો મૈત્રી ન સર્જાય. પણ ભલે પિંડ જુદા હોય પણ મન એક થાય તો મૈત્રી સર્જાય, અને એ જ આનંદદાયક થાય છે. સમજાણું? બાકી ઓલાની જેમ અંતર તો હો હો ગાવ, બેના જુદા હોય ને બથમાં ગાલીને ભેટે, કેમ છો આપજી, તકે હારું છે હોજી, પણ માલિકર તો એકાબીજીને પાડી દેવાની ભાવના હોય. આ નેતાઓને જ ભેટતા મંચમાંથે હળ કરીને, પ્રજાને એમ થાય કે સેનાને બેને હેત હાથ હાથ પેઢીઓનું, એ કાંઈ મૈત્રી છે? બોલો. બાકી ભલે ને એક ક્યાંય રહેતો હોય ને એક ક્યાંય રહેતો હોય, પણ જો મન એક હોય તો મૈત્રી સાચી. પંચતંત્રમાં તો એમ કીધું, મૈત્રી એ ઈશ્વરે માનવીને દીધેલી શ્રેષ્ઠ બક્ષિસ છે. સમજાણો? માટે થોડાક મિત્રો જીવનમાં જોઈએ. ઘણાને કોઈ મિત્ર જ નહીં, અમારે ઘણાને જોડ ન હોય, એકલા ફરે બંદા, કોઈ એની જોડીમાં જ ન રહે. તમારા મિત્રની ભૂલ તેને એકાંતમાં બતાવો અને તેની પ્રશંસા જાહેરમાં કરો. ઇલમ કી લકડી મિત્રતા નિભાવવાની. મિત્ર તમારે તોડવા ન હોય તો મિત્રની ભૂલ બધી એકાંતમાં કહેવાની, અને એણે સારું કર્યો ને એ બધું જાહેરમાં કહેવાનું. ભૂલે આ ઊંધું નહીં કરવાનું. હો, જો ઊંધું કર્યું તો મર્યા. જાહેરમાં એના સદગુણ જ બોલો. અમારો મિત્ર બહુ સારો ને અમારો મિત્ર બહુ સારો, બીજા ત્રીજા આગળ તો એના ગુણ જ ગાઓ. અને એના અવગુણ જે હોય, એનામાં ખામી હોય, એની નબળાઈ હોય, તેને એકાંતે કહો કે ભલામણા આમ ન હોય. સમજાણો? તું ભલામણા નહીં જેવી વાતમાં લાલ સોળ થઈ જાશો, તને વિચાર થવો જોઈએ. અને આમ ઘરના માણાને ન લંગરાવાય, નકામી કુવે પડીને મરશે તો વાંઢો થાય છે. જરા સહન કરવું જોઈએ બાઈ મણાનું. તે બહાર મરદાળા થવાય, ઘરમાં તો એમ જ રહેવાય, એમ એને ખાનગીમાં ઠપકો દેવો. આવો ઠપકો દેતા હો, અને જો એના પત્ની આવી જાય તો તરત એમ કહેવાનું, સમજ્યા, કે ભાઈ રૂપેશ જેવો તો માણા કોઈ નથી, હો બેન, મારો મિત્ર છે એટલે વખાણ કરું છું એવું નથી, બાકી આવો પતિ કોઈને મળે નહીં. અને મને સ્ત્રીનો અવતાર આવ્યો હોય તો રૂપેશને જ પતિ બનાવું. આવો ક્યાંય મેં ભાડ્યો નથી અહીંથી મુંબઈ સુધી. તરત એમ કહેવું ને, એની બૈરી બહાર સાંભળીને વહી જાય ને એટલે તરત એવું કોડા હખણો, રે આવી બૈરી ન મળે એમ. સમજ્યા? તને કોઈ નો ભલામણા પતિ તરીકે રાખે, આ તો બાઈ સદગુણી સહન શક્તિ વાળી છે, સીતા જેવી તને સહન કરે એમ કેવું ને. એમાં જો પાછી આવી જાય તરત વાત ફેરવવી. આ બધું આમાં આવે છે એટલે કહું છું, સારી રીતે સંસાર વ્યવહાર ને જગતમાં શાંતિ રહે અને બધું ચાલે એના માટેના આ બધા સુંદર ઉપાયો છે. સમજાણું? અહીં શું અમે રવિવારે બધાને ખીચડી જ ખવારીએ છીએ? અરે જીવન કેમ જીવવું એના પાઠ ભણાવી છે. અનુપમ સત્શાસ્ત્રોની કથાઓ જે અમૃત ગણાય, આમાંથી તો કંઈકના જીવન સુધરી જાય છે, ઘરે જઈને તરત પ્રયોગ કરશે. કથામાં આવ્યું હતું, સમજાણું? એક દિવસ આવી વાત કથામાં આવી હતી, પછી કથામાં વાત કરી કે ક્યારેક ક્યારેક ઘરના બધા સભ્યોને થોડાક વખાણવા, એને ઓઇલ ઊંઘ્યું કહેવાય. આપણા ઘરમાં કોઈ મશીન હોય, હંચો હોય, આ તે હોય, તેને ન ઊંઝવું પડે. તમે ઊંઝો નહીં તો કિચુડ કિચુડ બોલે, બોલે કે ન બોલે. એમ તમે અમુક અમુક સમયે તમારા સ્ટાફને, સાહેબને, ઘરમાં બીજા ત્રીજાને બે શબ્દ બિરદાવી દો ને, બિરદાવી, એને કહેવાય ઊંઝ્યું. કાંઈ મશીનને જ ઊંઝવાના ન હોય બાપા, માણસોને ઊંઝવાના હોય, પણ એનું ઊંઝણ જુદું. ઓલાને તેલ અને આને વખાણ, બીજું કશું નહીં, અને ડોબાને ખાણ. આ બધી વાત સમજવી. તમે ઊંઝી જો એટલે કાંઈ ન બોલે. જો ઊંઝાણું નહીં થોડા દી તો જો કિચડ કિચડ શરૂ થાય, એ અમારી કાંઈ કિંમત છે? અમને કાંઈ ગણો, મરી ગયા તમારી સેવા કરી કરીને. ડખો શરૂ થાય. હવે આવી વાત આવી એટલે ઓલો ભાઈ ઘરે ગયો જમવા, જમવા બેઠો અને જ્યાં આમ કઢી પીધી ને જ્યાં આમ આમ હો, તાકે શું આજ કઢી બની છે, શું આજ શાક બન્યું છે, માંડ્યો વખાણ કરવા. તે ડોશીને એવી દાજ ચડી તો તોલામ હાવણો માર્યો. આ કે વખાણ કર્યા આજ તારા હાવણો મારે, તો સવિતાબેનને ત્યાંથી પિરહણું લાવી એટલે વખાણ કર્યા ને, કે કોઈ દી મારા કર્યા. હવે આને એ ખબર નહીં, એને એમ કે આજ તો ઊંઝણ કરી દઉં એમ, મરાઈ ગયા. માટે આ બધા પ્રયોગ જાળવીને કરજો. હા આ તો કહો, એને હાવણો હાથમાં આવ્યો, તાવેથો આવ્યો હોય તોલો તૂટે એટલે કહું છું. સરસ વાત છે. તમારા મિત્રને તમારે જાહેરમાં તો એના ગુણો હોય એને જ ઉપસાવવા, એની જ વાત કરવી, અને એને વઢવું હોય તો ખાનગી. અને એક બીજી વાત જાણો છો, ખાનગીમાં તમને કોક વઢ્યું હોય અથવા તો ખાનગીમાં તમે કોકને વઢ્યા હોય, એ પછી જાહેર ન કરવું. ઘણા ટેવ એવી વઢે ખાનગીમાં, પાછો બહાર આવીને બધાને કે ઘસકાયો, એટલે તાર ખાનગી ક્યાં રહ્યો હોય ભલા મળા, તો પછી જાહેર તો જાહેરમાં કહેવું હતું, તે આ બધું એનું એ કર્યું. સમજાણું? વાત એવી છે, ઘણાને તમે કીધું હોય ને કે તું આ વાત એને કહેતો નહીં, તો કે સારું, પછી ના જઈને હો કે મને કહેવાય ના પાડીશ, એનું એ થયું. એટલે આમ બાફણપટ્ટી થાય, પાકે પાયે શીખી જઈજો. મિત્રમાં અવિશ્વાસ રાખો તો સ્નેહ તૂટે ભાઈ, માટે મૈત્રી કરી છે તો વિશ્વાસ રાખો. મિત્રતા ધીરજથી કરો, કોઈની નજીક એકદમ ન સરી પડવું. મિત્ર ખૂબ લાંબો સમય સુધી ચકાશા પછી ધીરે ધીરે એના નજીક થવું ને મિત્ર ધીરે ધીરે થવું, સમજાણું? અને એકવાર મિત્ર થયા પછી અંત સુધી મિત્રતા નિભાવો. મિત્ર તોડી તોડી કરવા એ સારા માણસનું લક્ષણ નથી, મૂર્ખમાં ખપ્પી. આપણે આજ મિત્ર કર્યો અને બધાને આગળ વખાણ કરીને, કાલ પાછો એને અરે મિત્રતા તોડીને બધાની કાપવા માંડી, પછી બીજો મિત્ર કરીને એના વખાણ કરી થોડા દિન, પછી એની અરે દુશ્મનાવટ કરીને એની કાપ કાપ કરીને, વળી ઓલ્યાની અરે ભાઈબંધી કરીને એના વખાણ કરીને, પાછો એને પડ્યો મૂકીને એની નિંદા શરૂ કરીને વળી બીજો ભાઈબંધ કરી, આમ બે ચાર મિત્રોના વખાણને એના ને એના પાછા આપણે ટીકાકાર બનીએ ને, ત્યારે સમાજ પછી ગધેડાને મૂર્ખ આપણને માને, સમજાણું? પછી હાથીએ સડીને મોટો એલોજન લઈને મિત્ર ગોતવા નીકળો તોય તમને કોઈ સારો મિત્ર ન મળે. એ મિત્ર જેવું તમને લાગે, ઘરે જઈને ફોડો તો ખોરું નાળીએ નીકળે, એટલે એવો મિત્ર મળે. મિત્રતાનો છોડ એવો છે કે જેને હંમેશા પ્રેમરૂપી પાણી પાવવું પડે છે. મિત્રતાનો છોડ એવો છે કે તેને હંમેશા પ્રેમ રૂપી પાણી પાવું પડે, નહીતરી હુકાઈ જઈશ. હો હા, તમે કોઈને મિત્ર કર્યા તો એને રીતસર ટાઈમ ટાઈમ પાણી પાવું પડે. શેનું પાણી? પ્રેમરૂપી પાણી, તો મિત્રતા ટકે, નહીતર પછી પૂરું થઈ જાય. એટલી બધી સરસ વાતો છે ભાઈ. મૈત્રી ભાવનું પવિત્ર જળનું મુજ હૈયામાં વહ્યા કરો, શુભ થાવો આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહો. ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે, હું સારા માણસને જોઈને નાચી ઉઠું. બસ એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું હારદર હે. સંતોના ચરણ કમળમાં મારી એ જ પ્રાર્થના છે કે સારા માણસોને જોઈને હું ખુશ થાવ. આ મોટો ગુણ છે. ઘણા હારાને જોઈને મુજાય, નબળાને જોઈને ખુશ થાય. સમજ્યા? કાગડા કાંઈ કબૂતરને જોઈને રાજી થાય, કાગડો ભાળીને રાજી થાય, અને ગધેડો ગધેડાને ભાળીને, ગાય ગાયને ભાળીને, એમ સારા સારાને જોઈને રાજી થાય, નબળા નબળાને. સારાને જોઈને હું રાજી થાવ એનો અર્થ જ કે હું સારો થાવ એમ. આવી રીતે મૈત્રી નામના ગુણની વાત કરી, મિત્રના લક્ષણની વાત કરી, મિત્રતા નિભાવવાની વાત કરી, બધી વાત કરી. આમાંથી શીખવાનું હોય એટલું શીખી લેજો. આખી કથા આપણે યાદ રાખવાની હોય નહીં, આપણા પૂરતી જ આપણે યાદ રાખીએ એટલે આપણું કલ્યાણ થઈ જાય. એક કલાક કથા ચાલે, એમાંથી બે ચાર વાક્ય જ આપણા જીવનને બરાબર ટચિંગ થાય એવા હોય, એને અપનાવીને આપણા જીવનને મળીને સુધારી નાખીએ એટલે આખું જગત સુધરી ગયું એમ સમજી લેવાનું. કથા ફલીભૂત. હવે બુદ્ધિ નામનો ગુણ આવે છે, મસ્ત ગુણ છે બુદ્ધિ. પણ વાલા ભક્તો, સદગુરુ ગોપાળાનંદ સ્વામી બુદ્ધિનો જે અર્થ કરે છે એ ન્યારો છે. જગતમાં આપણે બધાએ બુદ્ધિનો જે અર્થ કરીએ છીએ એનાથી ઘણો જ ન્યારો છે. આપણે બુદ્ધિશાળી કોને કહીએ છીએ અને ગોપાળાનંદ સ્વામી જેવા સંત બુદ્ધિશાળી કોને કહે છે, એમાં આકાશ પાતાળનું અંતર છે. આપણે હોશિયાર કોને માનીએ અને ગોપાળાનંદ સ્વામી કોને હોશિયાર કહે? આપણો છોકરો સાનો માનો કોકને ઘરેથી કંઈક ચોરીને લઈ આવે તો આપણે વાહો થાબડીને કંઈક મારો દીકરો હોશિયાર છે, ખબર ન પડવા દીધી કોઈને, કોઈને નહીં હેરવીને આવતો રહ્યો. આપણા છોકરા કોકને છેતરી આવે તો આપણે એને બુદ્ધિવાળા કહીએ, એવી બુદ્ધિની આ વાત નથી. કાવા દાવા કળવળ કરીને આપણે છે ને કોકને છેતરીને પૈસાવાળા થઈ જઈએ, કોકનું કાંઈક પડાવી લઈએ, ધંધામાં કોકને છેતરીને આપણે બરાબર જામી જઈએ ત્યારે એમ કહીએ કે અમે હોશિયાર, અમારા છોકરા હોશિયાર, અમારા બાપા હોશિયાર, અમારું બૈરું હોશિયાર. સમજ્યા? કિલો રીંગણા જોખીને લીધા ને પડખેથી બે રીંગણા એમને ઠેલીમ નાખ્યા. આને હોશિયાર ન કહેવાય, ચોર કહેવાય. પણ શાબાશી આપે હો ઘણા, એમાંય ધન્યવાદને ગૌરવતા અનુભવે. પણ ગોપાળાનંદ સ્વામી કોને હોશિયાર કહે છે, કોને ચતુર કહે છે, કોને બુદ્ધિશાળી કહે છે એ સમજવા જેવું. જો સાંભળો, પ્રવૃત્તિ નિવૃત્તિ ધર્મને જાણવો આ એક લક્ષણ, પાંચ લક્ષણ કરે બુદ્ધિના. બુદ્ધિ કોને કહેવાય? પ્રવૃત્તિ ધર્મને. અને નિવૃત્તિ ધર્મને જે વ્યવસ્થિત જાણે એ બુદ્ધિશાળી. એક તથા દેશને જાણે, કાળને જાણે, અવસ્થાદિકના ભેદને જાણે, એ ત્રણને લઈને આ કરાય અને આ ન કરાય એવું જે જાણવું એનું નામ બુદ્ધિ. આ બે. હવે જોજો ત્રીજું, સશાસ્ત્ર પ્રમાણે વર્તવું તે નિર્ભયપણું છે, ને સત્પુરુષ તથા સશાસ્ત્રથી વિરુદ્ધ વર્તવું તે ભયનો હેતુ છે એવી રીતે જાણવું એનું નામ બુદ્ધિ. નિર્ભય રહેવું છે તો સત્પુરુષને સશાસ્ત્રની આજ્ઞા પ્રમાણે રહેવું તો તમે નિર્ભય. ભય પેદા કરવો છે તો સત્પુરુષ અને સશાસ્ત્રથી વિરુદ્ધ વર્તવું, એટલે વગર નોતરે ભય આવે, ટેન્શન આવે, પરિશીઓ વળે. અને આ પાકી ખબર હોવી જોઈએ કે સત્પુરુષ અને સત્શાસ્ત્રથી વિરુદ્ધ ગયા એટલે ઊંઘવા માટે ગોળીઓ લેવી પડશે. હા, ટાઈટમાં પરિશો વળે, એસીમાં. આ વાતને જે જાણે એ બુદ્ધિ કહેવાય, અને એવી બુદ્ધિ જેને હોય એ બુદ્ધિશાળી. ચાલો તણવાનું આવી ગયું. હવે ચોથું, પદાર્થે કરીને પોતાને બંધન ન થાય તે જાણવું એનું નામ બુદ્ધિ. ક્યાંય મને બંધન થાય, આ જોગમાં આ પદાર્થમાં આ કરવામાં મને બંધન થાય એમ જે જાણી જાઉં એનું નામ બુદ્ધિ. ગુ 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 બધું વગર વિચારે કર્યું જાય ને પછી ફસાય ને બંધાય ને હલવાય ને આસક્તિ થઈ જાય ને ઉપાધિ થઈ જાય, આને કાંઈ બુદ્ધિ ન કહેવાય. અને હવે પાંચમું, જે સાધને કરીને પોતાનો મોક્ષ થાય તેને જાણવું, આનું નામ બુદ્ધિ. આ સાધનથી મારો મોક્ષ થાય, આની પાસે રહેવાથી થાય, આને નમવાથી થાય, આમ કરવાથી મારો મોક્ષ થાય, આ પરફેક્ટ જાણે, એનું નામ બુદ્ધિ. લો, આમ આ પાંચમાનું વ્યવસ્થિત જે સમજે એને બુદ્ધિ કહેવાય, એ માણસ બુદ્ધિશાળી છે. કેટલી મસ્ત વ્યાખ્યા કરી સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીએ. ધર્મ પ્રવૃત્તિ નિવૃત્તિના કૃત્ય કૃત્ય જ્ઞાન, બંધ મોક્ષ કર જાણવું તે છે બુદ્ધિ નિદાન. બંધ મોક્ષ કર જાણવું તે છે બુદ્ધિ નિદાન. અદ્ભુત વાત છે. ઘણાય બુદ્ધિ વગેરેના હોય છે, આ માયલું કાંઈ જાણે નહીં. આમાં પાંચમાનું કીધું, ધર્મય ન જાણે, દેશકાળને ન જાણે, તત્શાસ્ત્ર પ્રમાણે વર્તશું તો જ નિર્ભય રહેશું એ ન જાણે, વિરુદ્ધ વર્તીશું તો ભય આવી પડશે એ ન ખબર પડે, તથા કયા પદાર્થે કરીને મને બંધન થાય, કોને સંગે હું હેરાન થાય છે એ ન જાણે, અને કયા સાધને કરીને કોને સંગે મારું કલ્યાણ થશે એ બિચારા ન જાણે. આ બધા બુદ્ધિ વગેરેના છે, અને ખૂબ છે આ સંસારમાં બુદ્ધિ વગેરેના. બુદ્ધિનું આયકું તો બહુ નીચું છે, બહુ ઓછા બુદ્ધિવાળા. હવે બુદ્ધિવાળા આપણે નથી તો એક વાત સમજો, બુદ્ધિવાળા જે હોય એને ઓળખીને એનો વિશ્વાસ કમસે કમ કરો ને તો એ બુદ્ધિવાળા જેટલું સુખ થાય. ભલે આપણને ખબર નથી પડતી પણ કોકને ખબર પડતી હોય એની આજ્ઞામાં રહીએ ને એના દાસ થઈને તો એની જેવા જ સુખી થઈએ. પણ અહંકારી હોય, એક તો બુદ્ધિ ન હોય ને પાછા અહંકારી, તે બુદ્ધિવાળાને ઉડાડીએ. હવે સુખ ક્યાંથી થાય કહો જોઈએ. પછી લલ્લુભાઈના અલ્લુભાઈ ગણાય. માટે આટલી વાત ધ્યાનમાં લેજો. સમજી ગયા? એટલી મસ્ત કથા છે, એટલું બધું શીખવા મળે, એટલું બધું જાણવા મળે, આ તો કેટલું સારું કહેવાય. આપણને આવી ક્યાં ખબર હતી? આ તો ગોપાલાનંદ સ્વામીએ કહ્યું બુદ્ધિનું લક્ષણ ત્યારે ખબર પડી. માટે આજથી સાવધાન, આ પાંચેય બાબતમાં પ્રવીણ થવું, હોકા ન રહેવું. અને જો બુદ્ધિ હોય ને તો પંચવિષયમાંથી આપણી સંપૂર્ણપણે વૃત્તિઓ તૂટીને પરમેશ્વરમાં જ વૃત્તિઓ રહે, બસ એનું નામ ઉપરતિ. ઉપરતિ નામનો અદ્ભુત ગુણ છે. સદગુરુ ગોપાલ સ્વામી કહે છે, વિષય સુખની આશા થકી વિરામ પામવો તેને ઉપરતિ કહેવાય. ઉપરતિ જેને ન હોય ને એને શાંતિ ન થાય. વિષયની આશા થકી જે માણસ વિરામ ન પામે એનો પુરુષોત્તમ નારાયણમાં વિરામ થતો નથી. વિષય સૌખ્યની આશથી પામે જે હવિરામ, સંત તથા શાસ્ત્રો કહે હે ઉપરતી એનું નામ. આને કહેવાય ઉપરતી. અદ્ભુત વાત છે. માટે પંચ વિષયમાંથી ગમે એમ કરીને પાછું વળવું. બોલો, જોજો, ઉપરતી એટલે વિરામ. બીજો એક ગુણ છે ગતિ. વિરામ કરવો છે કે ગતિ કરવી છે? સરસ વાત કરે છો ગોપાળાન સ્વામી. જેણે કરીને પોતાના જીવને ઉત્તમ લોકની કે ભગવદ્ ધામની પ્રાપ્તિ થાય એવે સત્ય માર્ગે શ્રદ્ધાએ સહિત ચાલવું તેને ગતિ કહેવાય. અને આ જ ગતિ ઉપરતી કરે, વિરામ લાવે. સમજાણું? ગતિ વિના ઉપરતી ન થાય. સત માર્ગે ચાલવું જોઈએ પહેલાં, પછી જ અક્ષરધામમાં વિરામ મળે. સમજાણું? માર્ગ કાપ્યા વિના મંજિલ ન મળે, મંજિલ વિના આરામ ન થાય. માટે આરામ કરવાય પરિશ્રમ કરવો પડે. આરામ માટે કરેલો પરિશ્રમ પણ આરામ જેવો જ ગણાય. માટે ગતિ કરો. ઉત્તમ લોકની ભગવાનના ધામની પ્રાપ્તિ માટે સત્ય માર્ગે શ્રદ્ધાએ સહિત ચાલવું, એનું નામ ગતિ. ગતિનો અર્થ થાય ચાલવું, પણ ગમે ત્યાં ચાલવું એને ગતિ ન કહેવાય. સત્માર્ગે ચાલવું એને ગતિ કહેવાય. લ્યો, ખ્યાલ આવ્યો છોકરાઓ? એમનું ધ્યાન કઈક બીજે છે. કોને ગતિ કહેવાય? સત્ય માર્ગે ચાલવું એને બસ, અને ઊંધે માર્ગે હાલવું એને શું કહેવાય? અધોગતિ. શું? તમારે અધોગતિ કરવી છે કે સદગતિ? તો સત્માર્ગે ચાલવું. હરિચરિત્રામૃત સાગરમાં સુંદર મજાનું લખ્યું છે. હું મહારાજે જીજાવદરમાં અલૈયા ખાચરને કહ્યું કે જેને મોક્ષનો ખપ જાગે તે તન ધનને ધૂળ સમાન જાણે છે. તન ધન બહુ વખત મળ્યા છે, પણ મોક્ષ મળવો દુર્લભ છે. બોલો લ્યો, મોક્ષ મળવો દુર્લભ છે.
જે હથકી નિજ જીવનને, જે હથકી નિજ જીવનને અક્ષરધામ પમાય, એવે રસ્તે ચાલવું ભાઈ, એવે રસ્તે ચાલવું. ગતિ ગુણ તેહ ગણાય, ગતિ ગુણ તેહ ગણાય.
મોક્ષ મળવો બહુ દુર્લભ છે. એજી એસો સમો ન આયે કબુ, એસે ન આયે ભગવાન. એસો સમો ન આયે કબુ, એસે ન આયે ભગવાન. સો સતકરી માનિયો તબ જાનું હું બુદ્ધિમાન. બોલો, બુદ્ધિવાળો માણસ જ સદમાર્ગે ગતિ કરે, અને એને જ બુદ્ધિશાળી કહેવાય. કે આવો સમય ક્યારેય આવ્યો નથી, આ આવા ભગવાન ધરતી ઉપર ક્યારેય આવ્યા નથી, આ વાત સાચી કરીને માને ત્યારે એને બુદ્ધિશાળી જાણવો. ધર્મ સુતકો જાણે નહીં તો વાકે મુખ દૂર હે. દલપતરામે કહ્યું કે ધર્મપુત્ર ભગવાન શ્રી હરિને જે જાણતો નથી તે બાપા પાંચ પાંડવો જેવો, 100 કૌરવો જેવો, અને 60 સગરપુત્ર જેવો, 60,000 એના જેવો બુદ્ધિશાળી હોય, સમજાણું, બૃહસ્પતિ જેવો વિદ્વાન હોય, ને ગમે એવો મહાન હોય, તોય એના મોઢામાં ધૂળ છે. કેમ જે ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી સમજતો નથી, એ કાંઈ સમજતો નથી. ભલે સ્વામિનારાયણનો કહેવાતો હોય, તોય એમાં કાંઈ નથી એમ સમજવું. કેમ જે આવો સમો ક્યારે આવ્યો નથી, ને આવા ભગવાન ધરતી ઉપર આવ્યા નથી, મહારાજે પોતે કીધું નથી આવ્યો ને આવીશ ક્યાંથી રે, હવ સમજ્યો મનમાંથી. એવા ભગવાન પુરુષોત્તમ ધરતીમાંથી આવ્યા ને એને ઓળખ્યા નહીં, એમાં પ્રેમ કર્યો નહીં, ધિક્કાર છે એના માતા પિતાને, મૂરખી બધા. આમાં લખ્યું, ખપમાં જેટલી ખોટ એટલા દોષ રહેશ. ઘણા કહે છે મારામાં દોષ કેમ રહેશ, મારામાં દોષ કેમ રહેશ, દોષ રહે જ ને તારામાં, તારે ખપ જ ક્યાં છે. અને ભગવાને કીધું કે જેને પોતાના દોષ ઉપર દાજ ચડતી નથી તો જો એને પૂરો સત્સંગનો ખપ ક્યાં છે. અને સત્સંગનો પૂરો ખપ હોય ને તો સત્સંગમાં જે વિઘ્ન કરે એવા દોષ માત્ર ઉપર એને ખરેખરી દુશ્મનાવટ થાય, કોઈ વાતે મૈત્રી રહે નહીં. આ તો દોષને જ મિત્ર માન્યા હોય. અને પાછા કે દોષ ટળતા નથી, શું ટળે? યશોદા કાનાન મારે એમ મારે કાંઈ કામ થાય તો ભીમ દુર્યોધનને ગદા મારે એમ નાખવા જોઈએ દોષને, દાયજીના ભીરે તારે દોષ જાય. આ તો દોષને પપલાવે, અને ઘડીક તો દોષનો ગુણ પાછો ગાય, અને ઘડીક બગડે તારે પાછો દોષ ગાય, અને પછી પાછો વળી 25ના સુખને વળી વખાણે પાછો, અને હેત કરે ને એના વળી ગુણ ગાય, પાછો 25 વધારે ભોગવાય ને માંદો પડે ને પીડા થાય તારે પાછો વળી અવગુણ ગાય. એમ તે કાંઈ મેળ ખાય? એક હમટી અખંડ તેલ ધારાવત એની હારે દાજ જ રહેવી જોઈએ. પળવારે મિત્રતા શત્રુ સાથે કામની નહીં, મરી જવાય એમાં તો. ખપમાં જેટલી ખોટ એટલા દોષ રહે ને રે. મોક્ષનો ખપ હોય એવા સ્ત્રી પુરુષ જગતના લાભને ગણતા જ નથી, ભગવાનના ધામના લાભને જ ગણે. ખપ વિના કોટી ઉપાય મોક્ષ થાય નહીં. જેને જેનો ઈશક હોય તે નિમિત્તે દુઃખ આવે તેનો ડર રાખે નહીં, ગમે એટલા ભલે દુઃખ આવે, પણ અક્ષરધામ મેળવે પાર. મધ્યના 22 વતનાવતમાં કીધું એમ, હામ હામી સેના ઊભી હોય, માથા કપાય, લોહી ગમે એ થાય, એને આ નિશાનની જગ્યાએ નિશાન રોપવું, એમ અક્ષરધામ લીધે પાર. જેવો માયિક વસ્તુ ઉપર ઈશક છે તેવો જ ભગવાનમાં તથા સત્સંગમાં રાખે તો તેને ભગવાન હંમેશા પોતાની પાસે જ રાખે છે. ખ્યાલ આવી ગયો? જેવો માયિક પદાર્થમાં ઈશક છે ને એવો ભગવાનમાં સત્સંગમાં રાખે ને સાધુમાં, તો ભગવાન એને પાસે જ રાખે. જેવી દેહમાં પ્રીતિ છે, મમતા છે, અહંતા છે, એવી ભગવાનને ભગવાનના સાધુમાં રાખે તો ભગવાનથી એ આત્માને અણુય છેટું રહે નહીં, અને નિર્વિકલ્પ સમાધિ વિના પણ અખંડ શાંતિ રહે. આ વાત એમ જ છે. તેવો ખપ સત્પુરુષના સંગથી મળે છે. માટે ન હોય ખપ તો સત્પુરુષની સાથે ખૂબ હેતપ્રીતથી જોડાયેલા રહ્યો, એની વાત સાંભળતા, એનું જીવન જોતા, એની સેવા કરતા, જરૂર સાચી ભગવાનની ભૂખ જાગશે. અરે ભગવાન ન મળે તો કાંઈ નહીં, ભગવાનની સાચી ભૂખ મળે તોય ભગવાન મળ્યા બરોબર છે. કેમ જે હૃદયમાં પરમાત્માની ભૂખ જાગશે તો ભગવાન વહેલા મળશે, ભૂખ વિના ભગવાન મળતા નથી. આ વાત એમ જ છે. એ જી પારસ કે પરસંગ છે કંચન ભઈ તરવાર, તુલસી તીનો નવ મીટે ધાર માર આકાર, જ્ઞાન થોડા કર ગ્રહી સદગુરુ ભયે સુનાર, તુલસી તીનો નવ રહે માર ધાર આકાર. આપણામાં ખપ નથી પણ સાચા સંતોનો સમાગમ કરીએ તો એ મારી ટોકીન ખપ જગાડે, સમજ્યા? ઘણાને ભૂખ ન હોય પણ એવા વૈદ્યનો સમાગમ કરે તો વૈદ્ય એવી ગોળીઓ આલે ને તો ભૂખ જાગે, એમ સંત એવી જ્ઞાનની ગોળીઓ આલે કે ભગવાનની ભૂખ જાગે. જો આમાં લખ્યું પારસ કે પરસંગ છે કંચન ભઈ તરવારે, પારસમણી લોઢાની તરવારને અડી ગઈ તો લોઢાની તરવારે હોનાની થઈ ગઈ? થઈ તો ગઈ, પણ તુલસીદાસજી કે એના ત્રણ સ્વભાવ ન ટળ્યા. એક તો એની ધાર ન ટળી, મારવાનો સ્વભાવ ન ટળ્યો, અને તરવારનો આકાર ન ટળ્યો. બોલો, એમ આપણે કંઈ હામયું વરઘોડો અને સમયો ને બધું થયું એમાં સત્સંગમાં આવી ગયા, પારસ અડી ગયો એટલે હરિભગત થઈ ગયા, પણ શું ધાર મારને આકાર આપણા ટળ્યા? વાસના ને સ્વભાવ હું બધું ટળ્યું એવા નિવારિયા કે. પણ જ્ઞાન હથોડા કરગ્રહી, આવા જ્ઞાન યજ્ઞો દ્વારા જ્ઞાન હથોડા કરગ્રહીને સદગુરુ ભય સુનાર, સદગુરુ સ્વાની બની જાય અને જ્ઞાન હથોડો હાથમાં લે, તુલસી તીનો નવ રહે માર ધાર આકાર. આમ નામ સત્સંગ કરતા કરતા સ્વભાવ ટળે, વાસના ટળે, અને પરમાત્માને પામવાની સાચી ભૂખ મળે, ભગવાન મળે, બધું જ કામ થાય. બોલો, આવી અદ્ભુત વાતો આ ગ્રંથમાં આવી લ્યો. ધ્રુતિ વિપરીયે યે ક્ષા તથા ચ નાથી માનિતા. ધ્રુતિ અદ્ભુત ગુણ છે. ધ્રુતિ યાને કે ધીરજ. પોતે સત્ક્રિયા કરવાનો આરંભ કર્યો હોય. સાંભળજો, ધીરજનું લક્ષણ. ધીરજ કોને કહેવાય? ગોપાળાનંદ સ્વામી કહે છે, પોતે સત્ક્રિયા કરવાનો આરંભ કર્યો હોય અને તેમાં ગમે તેવા વિઘ્ન આવી પડે તો પણ તે સત્ક્રિયાની સમાપ્તિ કર્યાનું સામર્થ્ય રહે તેને ધીરજ કહેવાય. સત્ક્રિયાને સમાપ્તિ કર્યાનું સામર્થ્ય જેનામાં રહે ને એ માણસ ધીરજવાળો કહેવાય. કાંઈક કાર્યનો આરંભ કર્યો ને એમાં વિઘ્ન આવે એટલે ઠાકીને કામ પડ્યું મૂકે, તે કામ સાંગોપાંગ પૂરું કરવાનું જેનામાં દૈવત ન હોય, સામર્થ્ય ન હોય, તે ધીરજ વિનાનો, અને સામર્થ્ય હોય તો ધીરજશાળી કહેવાય, ધૃતિવાન. કરતા કાંઈ સત્ક્રિયા વચ્ચે વિઘ્ન પડી જાય, ધીરજથી પૂર્ણ કરો ધૃતિ ગુણ તેહ ધરાય. ધીરજથી પૂર્ણ કરો. હરિચરિતાનો સાગરમાં મહારાજ કહે, સત્સંગ તો હવ કરેશ પણ જેવો ખપ હોય તે પ્રમાણે અંગ વૃદ્ધિ પામે, મોક્ષનું કામ પૂરું થાય, નહીતર અધવચ રે. ધીરજવાળો માણસ જ ધર્મપુત્રને પામે. મોક્ષનો ખપ ચિંતામણીથી પણ અધિક છે. હા, બોલ્યું તમે, ચિંતામણીથી અધિક. હા, મોક્ષનો ખપ તો બહુ દુર્લભ છે. ભાગ્યશાળી જ મોમુક્ષુ હોય. મોક્ષનો ખપ ચિંતામણીથી પણ અધિક છે, તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. જેને ખપ હોય તેને કોઈ કામ કઠણ પડતું નથી. શ્રીજી મહારાજે અમદાવાદમાં નટવા રમાડ્યા, પછી મહારાજે કીધું કે અમે આ નટ રમાડીએ છીએ તે તમાશો જોવા નથી રમાડતા, પણ પેટને અર્થે દોરડા ઉપર હાલે છે, કેટલો દાખલો કરે છે, ત્યારે તમે ઠેઠને અર્થે નહીં કરો કેશ? બોલો, આ શીખવાડવા નટ રમાડીશ કે? હે, જેને ખપ હોય તેને કોઈ કામ કઠણ પડતું નથી, ને તે ક્યારેય સત્ક્રિયાને છોડતો નથી. જપ તપ વ્રત ભજન ધ્યાન કર્યા જ કરે, ગમે એટલા અંતઃશત્રુ વાસના સ્વભાવ વિઘ્ન પાડે, અરખે પડખેવાળા સમજે નહીં, આપણને કંડડે, તો પણ સત્સંગને મંડળને ગ્રુપને ભક્તિ ભાવ છોડે નહીં અને દાખલો કર્યા જ કરે, અપમાન સહન કરી લે. સમજાણું? ઘણી સન્નારીઓ સાસરિયામાં ગમે એટલા સાસુ સસરા દેર જેઠના જેઠાણીના દેરાણીના ડખા અપમાન હોય તો પણ બધું સહન કરીને પોતાનો સંસાર દીપાવે છે. એમ મોક્ષનો જેને ખપ હોય એણે બધું સહન કરીને ભગવાન મેળવવા જોઈએ. મોક્ષનો ખપ હોય ત્યાં સુધી જ સંત ભક્તને દિવ્ય દેખે છે, હે, અને સત્ક્રિયાને છોડતો નથી. ખપ ન રહે તો દિવ્યપણું મટી જાય છે. સત્સંગમાં જેને ખપ હોય તે દેહ કરતાં પણ સંત ભક્તોને અધિક માને છે. ખપ હોય તો દેહ કરતાં પણ સંત ભક્તોને અધિક માને છે. કેટલાય આપણા સત્સંગમાં હરિભક્તો એવા છે, બાઈ ભાઈ બાળકો, કેટલાય પોતાના દેહને દેહના સંબંધી કરતાં ભગવાનના સંતો ભક્તોને વધારે માને છે. મરી જાય સંતો ભક્તોને માટે. ખપવાળો કોઈની સાથે વેર કરે નહીં. બોલો, સત્સંગમાં અને સરળ વર્તે એ હરિભગત આરે સંતો આરે ડખો કરે નહીં, બાજે નહીં, સાવ દાસ વર્તે, જેથી તેનામાં વિષય જીતવાનું અને મોક્ષ કરવાનું અપાર બળ ઉદય થાય છે. જે નિર્માની રહે ને ભગવાનના સંતો ભક્તોની આગળ, એનામાં પોતાનું મોક્ષ કરવાનું જબ્બર બળ પેદા થાય છે, જબ્બર બળ. અને જે નિર્માની ન રહે, સંતો ભક્તોના ઠબકા અને સ્વભાવ સહન ન કરે અને અવગુણો ભાવ લેવા માંડે, તો એનામાંથી બધું જ બળ સ્રવી જાય છે. જેમ માટલું ફૂટે ને પાણી વીયું જાય ને એમ બળ વિનાનું થાય. માટે ગુણ લ્યો, ગુણ. ઘી પીવો તો બળિયા થાવ કે નહીં? એમ ગુણ લ્યો તો બળિયા થાવ. ઘી પીવો તો શરીર બળવાળું થાય, અને ભગવાનના સંતો ભક્તોના ગુણ લ્યો તો તમારો આત્મા બળિયો થાય. ભગવાન સ્વામિનારાયણે ગઢડામાં જીવા ખાચરને કહ્યું, અમારે કોઈનાથી લેશ માત્ર સ્વાર્થ સાધવો નથી. જેને આ લોકનો સ્વાર્થ હોય તે મોક્ષ માર્ગે અચલ રહી શકતો નથી. અક્ષરના સંકલ્પે કરીને અનંત કોટી બ્રહ્માંડ ઉપજે છે અને લય પામે છે, તે અક્ષરના પણ દાસ અનંત કોટી પુરુષો છે. અને પુરુષોત્તમ નારાયણ તો અક્ષરના પતિ છે. બહુ ભગવાન મોટા મળ્યા છે. સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, એને સર્વોપરી કહેજો. જો આમાં લખ્યું છે હરિચરિતામૃત સાગરમાં, સમજાણું, પાંચમો પૂર અને બીજું તરંગ,
અનંત કોટિ બ્રહ્માંડ કે સુખા હમ કુસુલી સમ લગત હે દુખા,
અનંત કોટિ બ્રહ્માંડ કે સુખા હમ કુસુલી સમ લગત હે દુખા,
અનંત કોટિ બ્રહ્માંડ કે સુખા હમ કુસુલી સમ લગત હે દુખા,
અનંત કોટિ બ્રહ્માંડ કે સુખા હમ કુસુલી સમ લગત હે દુખા,
તાકી નહીં હૈ ગિનતી હમારે,
તાકી નહીં હૈ ગિનતી હમારે,
અલ્પ સુખ ગણતી હૈ તુમ્હારે,
અલ્પ સુખ ગણતી હૈ તુમ્હારે,
ગણતી હૈ તુમ્હારે.
ભગવાન કહે છે જીવા ખાચર ને, અરે દરબાર, અનંત કોટી બ્રહ્માંડ ના સુખ ની અમારે જરાય ગણતી નથી, અમને તો અનંત કોટી બ્રહ્માંડ નું સુખ સુળી સમાન દુઃખરૂપ લાગે છે, અને તમારે આવા બધા અલ્પ સુખ ની ગણતરી છે. અનંત જીવોને બ્રહ્મરૂપ કરવા અમે આવ્યા છીએ. અમારા જેવું જેને તાન હશે તેનો મોક્ષ નિર્વિઘ્ન છે, માટે ધીરજ રાખી જગત સુખ નો ત્યાગ કરવો તો સત્સંગ અચળ રહે. આમ ભગવાન સ્વામિનારાયણે વાત કરી નાખી જોરદાર, અને તો જ ધીરજ રહે, પંચવિષયને જીતવાની, અંતઃશત્રુ જીતવાની, વાસના બાળવાની, ઇન્દ્રિયો અંતકરણને મળીને ભગવાનમાં અકનૃતિ રાખવાની, તો જ ધીરજ રહે. ખપ વિના કાંઈ ધીરજ ન રહે, ખપવાળાને કાંઈ કઠણ ન પડે, અને મહિમા વિના ખપ ન થાય, અને સત્સંગ વિના મહિમા ન થાય. માટે કથા વાર્તાને કીર્તનને સત્સંગ છોડવો નહીં, ગમે તે થાય. આ વાત ધ્યાનમાં રાખજો. આજ પવિત્ર એકાદશીના જાગરણમાં કાલીબાગ સ્વામિનારાયણ મંદિરના ચોકમાં બેઠા છે, અને હોનાની વાતું થાય છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામીના અદ્ભુત ગ્રંથની કથા થાય છે. કાલે રવિવારે રવિસભામાં આની પૂર્ણાહુતિ થશે. આખા સત્સંગને આ ગ્રંથ પછી પ્રાપ્ત થશે. હવે અદ્ભુત ગુણ આવ્યો 57મો, વિપર્યય હેક્ષા. આ ગુણનું નામ છે, બોલતા આવડે એવું નથી, બહુ કઠણ છે. વિપર્યય હેક્ષા, આમાં ત્રણ શબ્દ છે. વિપર્યય ઈહ ઈક્ષા, વિપર્યય હેક્ષા. આ એનો અર્થ સાંભળી લઈ. માયિક પંચવિષયના સુખની પ્રીતિને અર્થે, ધ્યાન દેજો, માયિક પંચવિષયના સુખની પ્રીતિને અર્થે બહુ પ્રકારે જતન કરતા જે મનુષ્ય માત્ર તેમની ક્રિયાને વિશે ને તેના ફળને વિશે અતિશય દુઃખને દેખવું ને તેમાંથી વૃત્તિઓને પાછી વાળી અંતર સન્મુખ રાખવી તેને વિપર્ય હેક્ષા કહેવાય. વિપર્ય એટલે ઊંધું, ઈહ એટલે ઈચ્છાઓ, એની ઈચ્છા એટલે દેખવું. એટલે કે આખું જગત પંચવિષયમાં સુખ માને છે, માને છે કે નથી માનતું, અને આખું જગત પંચવિષયના સુખને માટે બહુ પ્રકારની મહેનત કરે છે, કરે છે કે નથી કરતા, અને પંચવિષયના ફળને બહુ મોટી પ્રાપ્તિ સમજે છે, ત્યારે ભગવાનનો ભગત પંચવિષયમાં દુઃખ માને અને પંચવિષયને વિશે જ મસ્ત રહેનારા અને એને માટે જીવનારા અને મથનારા અને મૂર્ખ માને, સમજાણો. અને પંચવિષય છે એ જ અતિશય દુઃખ દે છે એમ સમજે, અને એમાંથી વૃત્તિઓ પાછીવાળી અંતર સન્મુખ ભગવાનમાં જ વૃત્તિઓ જોડે, બસ આને કહેવાય વિપર્યય હેક્ષા. અદ્ભુત ગુણ છે, જગત આખું બંધાણું છે એમાં. ગોપાલન સ્વામીએ પોતાની વાતોમાં એમ કહ્યું કે મુમુક્ષુ હોય તે તો એમ જાણે છે, આપણે તો નિર્લોભી થવા આવ્યા છીએ, લોભિયાનો તો અભાવ આવે, આપણે તો નિષ્કામી નિસ્વાદી નિર્માની નિષ્ણયી થવા આવ્યા છીએ, પણ એને વધારવા નથી આવ્યા. વળી સ્ત્રી દ્રવ્ય રસાસ્વાદને માન એનો ત્યાગ કર્યા કરે ને મોટા સંત સ્વભાવ ટાળવાને અર્થે દુખવીન કે તો પણ મુજાય નહીં, મુજાય જ નહીં ને. અને સત્પુરુષને ઓળખી તેને મન સોંપી દે તથા ભગવાનનો આલોચ રાખ્યા કરો, આલોચ અખંડ. પણ જગતના જીવના જેવું ન કરવું. ભ્રીત જગત છે, ન્યારી જગતમાં સંત પરમ હિતકારી. આખું જગત માન મોટે ફારું જીવે ત્યારે સંત ડૂબવામાં જીવે, આખું જગત પંચ વિષય પાછળ દોડે ત્યારે સંત ભગવાનની પાછળ દોડે, આખું જગત ધન માલ મિલકત સ્ત્રી છોકરાને મહાન માને ત્યારે સંત પરમેશ્વરને પરમેશ્વરના ભક્તને મહાન માનીને એની જ પાછળ બસ જીવ્યા કરે. અદ્ભુત વાત છે. માટે સંત ગમે એમ કે તોય મુજાવું નહીં, ભગવાનનો અખંડ આલોચ રાખવો અને એને માટે ભગવાનનો મહિમા સમજવો. અદ્ભુત મહિમા છે.
અમર નિવાસ હે અક્ષરધામ, તેહિ સમ સુખ ન અવર કોઈ ઠામ.
ભગવાન સ્વામિનારાયણ કહે છે કે મારું ધામ અક્ષરધામ છે અને અક્ષરધામ સમાન બીજા કોઈ પણ જગ્યાએ સ્થાનમાં સુખ નથી.
ગોલોક વૈકુંઠ શ્વેત દીપ સુખા, અક્ષરધામ કે આગે સો લુખા.
અખંડ ભગવાન નું ચિંતન કરવું, અખંડ ભગવાન માં પ્રેમ કરવો.
સમ સુખ ન અવર કોઈ ધામા,
હમારે નિવાસ હે અક્ષર
ધામા, વૈકુંઠ શ્વેત દીપ સુખા, અક્ષર ધામ કે આગે સો લુખા.
બોલો કેવડી મોટી આપણને પ્રાપ્તિ થઈ, અક્ષરધામના અધિકારી છીએ આપણે. કેટલી અદ્ભુત સર્વોપરી વાત આવી. શ્રીજી મહારાજે જિંજાવદર ગામમાં હરિભક્તોને કહ્યું કે અક્ષરધામમાં અપરંપાર સુખ છે, તે સુખમાં દૃષ્ટિ પહોંચે તો માઇક પંચ વિષય માત્ર તુજ થઈ જાય છે. માટે ભગવાનનો મહિમા વિચારીને સંતને સમાગમે કરીને ભગવાનના દિવ્ય ધામમાં મહાઆનંદકારી મૂર્તિમાં વૃત્તિ પહોંચાડવી, એ સુખનો અંદાજ કરવો, નજરઅંદાજ મહારાજનો આનંદ, તો ખરેખર મોટું કામ થઈ જાય. અંતર્વૃત્તિ રાખીને જો ભજીએ ને તો બધું થાય. ભગવાન ભજવા નહીં એટલે મેળ ન ખાય, ભક્તિ કરે એનો ઉદ્ધાર થાય. આ તો મંદિરમાં ઘડી ઘડી ટાંટીઓ ટકે નહીં, પ્રદક્ષિણા કરે નહીં બે પાંચ, ઘડીક માળા ફેરવે નહીં, ડોકાઈ જાય. ભગવાન છે કે ભાગી ગયા છે બસ, હાલો ઘરે. ગઢિયા બુઢવાય મૂવા અહીં ઠરતા નથી, જુવાનિયાત ન રે, ઉપાધિ છે. તો આપણે તો કારેલી બાગમાં બહુ સત્સંગ વધ્યો, જુઓ આખો ચોક ભરાઈ ગયો, ખુડીશીઓ કોઈ ખાલી નહીં, એ આશો પાલવે આશો પાલવે બાપા બેઠા છે. તો કાંઈ વાંધો નથી. અને જો અહીં ગુજરશો ને ધામમાં નહીં જાઓ તો આશોપાલવમાં રહેશો, મંદિરમાં જ રહેવા મળશે જ. મંદિરમાં સર્વ રીતે સારું છે, કથામાં ઊંઘો તોય સારું, સમજાણું, શાંતિ અહીં છે. 58મો ગુણ નાતી માનીતા, મસ્ત ગુણ છે નાતી માનીતા. અર્થ કહું છું, સુણો. ગુણે કરીને ને બળે કરીને પોતા થકી કોઈક અધિક હોય, ગુણે કરીને ને બળે કરીને પોતા થકી કોઈ અધિક હોય, તથા પોતાના ગુરુ હોય તથા મોટા સાધુ હોય, તેમની આગળ માન ન રાખવું પણ સરળપણે વર્તવું, તેને નાતી માન્યતા કહેવાય. આઈ બાત દિમાગ મેં? માન ન રાખવું, માન.
એ જી ગુણ બળ વડે મોટાની આગળ સંત ગુરુ આગળ કહી, નહીં માન રાખવું તે ગુણ છે ન અતિમાની પણ સહી.
અભિમાન ન આણે ગુણ એ તો અગર્વતા જાણે.
આ નાતી માનીતા ગુણ, એની સામે દોષ છે માન. અધર્મ સર્ગનો યોદ્ધો, માથાનો દુખાવો અટાણાયો માન. પોતે જ પોતાને વિશે શ્રેષ્ઠતા માનવી ને સર્વક્રિયાને વિશે પોતાની મોટે સર્વથી વિશેષ જણાવવી, તથા પોતાથી મોટા હોય તેની પણ મનમાં ગણતરી ન ગણવી, તેને માન કહેવાય. મોટાની ગણતરી ન રાખે, હું જ બધું. પોતે પોતાને વિશે પોતે જ મોટે માની લો, આનું કરવું શ્રેષ્ઠતા માનીને બેસી ગયો હોય, કોઈ વાતે સમજે નહીં.
સર્વક્રિયામાં સર્વથી સરસાય પોતાની ગણે, સર્વક્રિયામાં સર્વથી સરસાય પોતાની ગણે, મોટા તણી ગણતી નહીં તે માન દુર્ગુણ મુનિ ભણે.
તે માન નામનો દુર્ગુણ છે, મુનિઓએ કહ્યું.
સ્વર્ગ મૃત્યુ પાતાળ મોજાર, માને મારી મૂક્યા કઈ નરનાર, એવો નર નજરે ન આવે જેના મનને માન નો ભાવે. ભાઈ જેના મનને માન નો ભાવે,
એટલું બધું મીઠું બધાને ભાવે.
માની કેનું માને નહીં મર હોય વાલપનાવેણ, આપડા પણ માં દેખે નહીં રહે અંધ ધંધ દિન રેણ.
એ જી બોલા માની કયું માને નહીં મર હોય વાલપનાવેણ, આપડા પણ માં ભાળે જ નહીં.
કામી ક્રોધી લોભી ને લજ્જા કેદી આવી જાય ઉરમાય, નિષ્કુળાનંદ માની ને મને લાજ શરમ નહીં કામ.
માનનું જેને અંગ છે ને એને બહુ મોક્ષમાં જોખમ છે. માની માણસો છે ને ઘરમાં, ફેક્ટરીમાં, ઓફિસમાં, બજારમાં, મંદિરમાં ક્યાંય નહીં હારા. નકરું અહમ જ બતાવ્યા કરે, હું આમ ને હું આમ. હક નહીં પધારે એટલે વતાવ્યા થાય નહીં. સહેજ જો રોક્યા ટોક્યા તો ગઈ વાત. જેટલી સેવા કરી હોય એથી લાખ ગણો અભાવ લે. એટલે માન નામનો અધર્મ સર્ગનો યોદ્ધો ખતરનાક છે, બળિયો બહુ છે. એને નાતી માનીતા નામના સદ્ધર્મના સદગુણ વડે કરીને જીતવો. હા, માની પ્રકૃતિ હોય એને વળી માન મળતું હોય, બરાબર. તેનું માન કેમ ટળે? ગોપાળાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો. એક તો માની પ્રકૃતિ હોય, ફસો સાજ ઊંચી હોય, એમાં કંઈક આવડતને ગુણ હોય, તે હવ વખાણે ને હવ માને, હવે આનું માન કેમ ટળે? ઉપાધિ વળવા તો. ત્યારે ગોપાળાનંદ સ્વામી બોલ્યા, સાંભળો, વૈરાજ પુરુષની તથા પ્રધાન પુરુષની તથા મૂળ પુરુષની સામર્થ્યને જુએ ને તપાસ કરે, જે એમનામાં જેવી સામર્થ્ય છે એવી મારામાં કેટલી છે કે જેનું હું માન રાખું છું, એમ વિચાર કરે તો માન ટળી જાય. ને વળી મોટા મોટા શ્રી હરિજી મહારાજના સાધુ, જે શતાનંદ મુનિ, શું હું શતાનંદ સ્વામી જેવો સામર્થ્યવાળો, સ્વરૂપાનંદ સ્વામી છે, સ્વરૂપાનંદ સ્વામી જેવું મારામાં કાંઈ, તથા મુક્તાનંદ સ્વામી તથા હરિભક્ત પર્વતભાઈ એમના જેવી સામર્થ્ય મારામાં કેટલી છે જે હું માન રાખું, એમ વિચારે તો માન રહે નહીં. બાકી માન જાય નહીં, મહણિયામ શરીર જાય. ભલે પૂછ્યું માન કેમ ટળે, ત્યારે સ્વામીએ કહ્યું છે, પોતાને સત્તારૂપ સમજે, ને પોતે ભગવાન કે ભગવાનના સત્પુરુષ આગળ તો અતિશય હળવો વર્તે, સાંભળ્યું, સહેજે ભારે નો વર્તે, હા હળવો. અને પોતાને વિશે જે કાંઈ ગુણ હોય તે તો જેમ કોઈકના વસ્ત્ર આભૂષણ માગી લેવીને પહેર્યા હોય તેમ મોટા પુરુષના કે ભગવાનના છે એમ સમજે તો માન ટળે. કેટલી મસ્ત વાત છે કે આ તો મોટા પુરુષના અને ભગવાનના સદગુણ છે, મારા નથી, એની દયાથી આવ્યા છે. જો એની દ્રષ્ટિ ફરે તો બધું જતું રહે એમ સમજે, પોતાનું ન માને તો માન ટળે, નહીંતર માન ટળવું કઠણ છે. શ્રીજી મહારાજે કહ્યું, મહિમા સમજે ભગવાનને ભગવાનના ભગતનો સંતનો તો એની આગળ માન ન રહે.
માન મૂકે માન વધે, માન રાખે ઘટે જાય માન. આ નિયમ છે,
જે માણસ માન રાખવા જાય ને વધારવા જાય ને પોતાનું, એનું માન ઉલટાનું ઘટે, અને જે માણસ માનને જાવા દે ને એનું માન વધે.
માન મૂકે માન વધે, માન રાખે ઘટે જાય માન. એમ સમજી સંત સાણા, માન મૂકવા છે અતિ તાન.
ઘણા માણસોને મનમાં એમ થયા કરે છે, આપણે માન આપણું નહીં સાચવીએ તો આપણું માન જતું રહે, એટલે પોતાની સેફટી બહુ રાખે, બહુ પોતાનું માન સાચવે. સહેજય અપમાન થઈ જાય, સહેજય હું નાનો થઈ જઈશ, ભારે થશે એમ બીબી જ કરે, ને આમ મોટો રહેવાનું માન પકડી રાખે, બહુ હાવ જાય એને દાદુ હરકી જાય. માનની એવી રીત છે કે તમે એને મૂકી દો ને તો જ રહે, પકડી રાખો તો જાય જ, ઊંધીનું છે એ. બીજા ગુણ કેવા છે, તમે એને રાખો તો રહે અને મૂકી દો ને તો વયા જાય. પણ માન એક એવી બલા છે કે એને તમે મૂકી દો ને તો રહે, અને જો પકડી રાખો ને તો જાય. આ સમજી જજો, જાવા જ દેવું, વહેતું થા, આફું ડેલે જઈને પાછું આવે, ક્યાં જાય.
નિર્માનીને માન ઘણું મળે છે ભાઈ, નિર્માનીને માન ઘણું મળે છે. માની તણું માન સદા ટળે છે, નિર્માનીને માન ઘણું મળે છે. માની તણું માન સદા ટળે છે,
માન જાવા દો તો માન મળશે.
માની તણું માન સદા ટળે છે, અરે જેના નિર્માની હોય ભગવાન, જેના નિર્માની હોય ભગવાન, તેના જનને છે જોઈએ
નિર્માની, તો આપણે માન કેમ રખાય એમ સમજીને માનને ધોકાવીને કાઢો. આપણે નિર્માની જ રહેવું જોતું જ નથી, માન પછી વાત ક્યાં રહી, નિર્માનીને જ માન મળે. આ વાત અદ્ભુત છે, સમજી જાય સુખી થાય, ન સમજે પીટાય, બીજું હું તારે. વાલા ભક્તો, આવી રીતે આજે આટલી કથા આપણે લીધી. હવે માનમાંથી થનારા એક બે દોષો છે, ઈર્ષાનો મત્સર, એ બધા કાલ લેહું રવિ સભામાં. આજે આટલી કથા હૃદયમાં ધારજો, કથા સાંભળ્યા પછી કથાનું મનન કરવું તો કથા અંતરમાં ઉતરે, સાંભળીને ખંખેરીને વયા ન જવું. અદ્ભુત 5 દિવસનો આ જ્ઞાન યજ્ઞ મહેજીભાઈ પટેલના પરિવારે કાલીબાગ મંદિરમાં યોજ્યો અને બહુ સરસ લાભ લીધો, માટે યજમાનને ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ રૂડા આશીર્વાદ કે આવો બધાને લાભ અપાયો સહજાનંદ સ્વામી મહારાજની.